సదానందాంబోధి స్మితరుచిరపురణేందువదన ప్రఫుల్లాంబోజన్మ సదసదృశశోభాక్షియుగల కృపాపారవార శ్రిత సకల జీవాతి సుఖద మహాశ్రేయో మూర్తిర్ జయతి సహి నారాయణ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తం నారాయణాయ నమో నమః. అక్షరధామాధిపతయే రాజాధిరాజాయ నమో నమః. సర్వావతారేణ పరాత్పరాయ శ్రీ స్వామినారాయణాయ నమో నమః. సర్వకారణ కారణాయ శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో నమః. సదానందదాయినే ఆనంద ఘనమూర్తయే శ్రీ సహజానంద స్వామినే నమో నమః. కఠిన తపకారిణే వనవాసి శ్రీ నీలకంఠవర్ణి రాజాయ నమో నమః. సాధు సేవాపరాయణాయ శ్రీ సరజుదాసాయ నమో నమః. రూపనిధానాయ మహాసమర్థాయ శ్రీ బాలఘనశ్యామ మహారాజాయ నమో నమః. సద్గురువర్యాయ శ్రీ గోపాలానంద మునయే నమో నమః. సద్గురు శ్రీ ముక్తానంద స్వామిని గుణాతీతానంద స్వామిని చ నమో నమః. సద్గురు శ్రీ బ్రహ్మానంద స్వామిని మహానుభావానంద స్వామిని సుఖానంద స్వామిని నిత్యానంద స్వామిని చ నమో నమః. సద్గురు శ్రీ సదానంద స్వామిని స్వరూపానంద స్వామిని సచ్చిదానంద స్వామిని సిద్ధానంద స్వామిని వ్యాప్కానంద స్వామిని చైతన్యానంద స్వామిని యోగానంద స్వామిని నిష్కళానంద స్వామిని ప్రేమానంద స్వామిని రామదాస భాయ్ స్వామిని భాయాత్మానంద స్వామిని ఆధారానంద ముని ఇత్యాది సర్వే నంద సద్గ్యో నమో నమః. మమ గురు శ్రీ ఆధారమణ స్వామిని నమో నమః. సర్వధామస్థ సర్వముక్తేభ్యః ప్రగట సర్వసాధు హరిభక్తేభ్యో నమో నమః.
వాళ్ళ భక్తో తీర్థధామ కొండల్ని ఆగణే ఆజనీయ రవి సభమ్మ అచింత్యానంద బ్రహ్మచారి కృత్ వివేక్ శతకని ఆ కథాని ఛఠ్ఠీ సభా చె విక్రమ సంవత్ 2069 ఫాగణ వద్ 12 చె ఆజె రవివార్ తారీఖ 7/4/2013. આજે આપણે પૂજ્ય સ્વામીજીએ લખેલો હેત બાબતનો જે શ્લોક છે એના ઉપર ચર્ચા કરીશું. આજનો ટોપિક છે હેત, રાગ. પરંતુ અહીંયા આપણે પ્રેમની બાબતના વિચારોમાં ઊંડા જવું નથી. હેત વિવેક પણ માત્ર રાગ હોય તો કેવું હોય, દ્વેષ હોય તો કેવું હોય, એટલી બાબત ઉપર વિચારવું છે. અને પછી સંસારમાં હેત કે શ્રીજીમાં અને સંતોમાં ભક્તોમાં હેત એ બાબતે થોડુંક વિચારીશું. લોક રીતિરિયમ રાગી ગણયિત્યેવ ના ગુણાન યથા પુત્રમ કુપ્રૂપમ સ્વમ સ્વરૂપમ મન્યતે પિતા. આ મહાવિદ્વાન અચિંત્યાનંદ બ્રહ્મચારીનો લખેલો વિવેક શતકનો શ્લોક છે. એનું ગુજરાતી, આ લોકની રીત છે કે જેને જેમાં હેત હોય છે તે તેના અવગુણ જોતા નથી, ગણતા નથી. જેમ કે પિતા પોતાનો પુત્ર કદરૂપ હોવા છતાં પણ તેને સુંદર રૂપાળો માને છે. ઇતિ લોકરીતિ, આવી લોકોમાં રીત છે. ગમી ગયું તો પછી એ સારું જ લાગે. કોઈ ગીત ગમી ગયું હોય સારું જ લાગે. કોઈ પણ કારણે કોઈ વ્યક્તિ ગમી ગયા, કોઈ રીત ગમી ગઈ, કોઈ વસ્તુ ગમી ગઈ, પછી એમાં દોષો હોય એ આપણે દેખતા નથી. શ્લોકમાં રાગી શબ્દ વાપર્યો છે. રાગીનો અર્થ થાય આસક્તિ વાળો, રાગ વાળો. થોડુંક છૂટું પાડીએ તો કોઈ માણસને કોઈમાં બહુ હેત થઈ ગયું હોય તો એ દોષ ન જોઈએ, અને કોઈને કોઈમાં સ્વાર્થ હોય તો એ દોષ ન જોવે, ખરું? પણ બેમાં થોડોક ફેર છે. જેને કોઈમાં અતિ હેત થઈ ગયું હોય તો તેને તેના દોષ દેખાય જ નહીં. ન જોવે એવું નહીં, દેખાય જ નહીં. ન પશ્યતિ જન્માંધ કામાંધો નૈવ પશ્યતિ. જેમ જન્મથી આંધળો માણસ ભાળતો નથી એમ કામાંધ પણ ભાળતો નથી. રાગે કરીને આંધળો થયેલો કઈ ભાળે નહીં. કામાંધ નૈવ પશ્યતિ, એટલું જ નહીં લોભાંધ બી એ ન ભાળે, લોભથી આંધળો હોય. અતિ આસક્તિ આપણને આંધળા બનાવી દે છે. જોવાની દેખવાની વિવેક બુદ્ધિનો સંપૂર્ણ નાશ કરી નાખે છે. એટલે રાગી અગુણા ન ગણયતી, સ્વામી કે ગણે નહીં અવગુણોને, રાગી આસક્તિ વાળો. સારી વાત છે, પરંતુ જો બહુ રાગ હોય તો અવગુણો ભાળે જ નહીં. વચનામૃત એની સાક્ષી પૂરે છે. મહારાજ વચનામૃતમાં કહે છે કે જેને અતિશય હેત થઈ જાય તો તેને તેના અવગુણ દેખાતા જ નથી. અવગુણ સૂજે જ નહીં. ભગવાનનો જે ભક્તો હોય એને તો ભગવાનમાં, ભગવાનના સંતોમાં અવગુણ હુજે જ નહીં. હુજે નહીં એટલે દેખાય જ નહીં, ખબર ન પડે. અને હેતની તો એ પ્રાકાષ્ઠા છે, અવગુણ પણ ગુણ દેખાય. બોલો, અવગુણ પણ ગુણ દેખાય, એને એ ગુણ લાગે. બહુ હેત થઈ જાય તો આવું થાય, બધું જ સારું લાગે. એના શરીરના વાળ, એની હાલચાલ, મધુરાધિપતે રખીલમ મધુરમ, પરસેવો, એની વાસ, એના કપડા, બધું સારું લાગે. ગમીને એ જ થઈ ગયું હોય તો આવું થાય. એટલે રાગી માણસ દોષો ભાળતો નથી. સ્વાર્થી અને રાગીમાં ફેર છે. સ્વાર્થી ભાળે ખરો, એને ખબર પડે કે આ ખોટું, આ ખરાબ, આ બરોબર નહીં. પણ એને તો એનો સ્વાર્થ સિદ્ધ કરવા સાથે મતલબ હોય, માટે એ જોવે નહીં, ઓલો ભાળે નહીં. બરોબર ને? એટલે કહ્યું કે ન પશ્યતિ મદોન્મત્તો યર્થી દોષમ ન પશ્યતિ. મદોન્મત્ત થયેલો માણે કઈ ભાળે નહીં, વધારે પડતો દારૂ પી ગયો હોય તેને કઈ વિવેક રે નહી. એમ યર્થી એટલે કે સ્વાર્થી દોષમ ન પશ્યતિ, એ દોષને ભાળતો નથી એવું આઈ નહીં લેવાનું. એ જોવે નહીં, ભાળે કરો, ભાળે અને જોવે નહીં, જોવે અને ભાળે નહીં, બે વાત છે. દેખે તો પણ ભાળે નહીં, સમજાણું, નવીન વાત છે. દેખે પણ ભાળે નહીં, બહુ રાગ વાળો હોય ને એ ભાળે જ નહીં, અને આ ભાળે પણ દેખે નહીં, કે એમાં ગણે જ નહીં, લે જ નહીં. કેમ છે એને એનો મતલબ સિદ્ધ કરવો. રાગી અને સ્વાર્થી ની વાત કરી, હવે એક ત્રીજો છે દ્વેષી. કેવો? દ્વેષી. એની રીત શું છે? એ ગુણ ભાળે નહીં. જેમ રાગી અવગુણ ભાળે નહીં, એમ દ્વેષ બુદ્ધિ વાળો હારા હારા ગુણ હોય તોય ભાળે નહીં, એને ગુણ દેખાય જ નહીં. દ્વેષ બુદ્ધિ થઈ ગઈ કોઈનામાં, અવગુણ બુદ્ધિ થઈ ગઈ, અભાવ આવી ગયો, આંટી પડી ગઈ, તો પછી પૂરું. એનામાં અનેક ગુણો હોય તોય આપણને એકય ગુણ દેખાય નહીં. કોક બતાવે ને તોય આપણે ખીજઈએ કે બેહીને હવે હું એના જ વખાણ કરે, ભેળ્યો હવે એમ કહીએ. આવી બધી તકલીફો છે. હવે જે નિસ્વાર્થી પુરુષ છે એ દોષ જોવે નહીં. જોયું તમે? દ્વેષી ગુણ ભાળે નહીં અને નિસ્વાર્થી પુરુષ દોષ જોવે નહીં. ભાળે ખરા પણ જોવે નહીં. શ્રીજી મહારાજ, મહારાજના સંતો, આપણામાં અનેક દોષો છે પણ આંખો વીત જાય છે. જેમ કોઈ નજીકના મા બેન દીકરીના કપડાનું ઠેકાણું ન હોય તો આપણે આંખો વીંચી જઈએ, જોઈએ નહીં. એમ ભગવાન એના ભક્તોના દોષો નથી જોતા. કેમ? જે પ્રભુને તો આપણું બિન શરતે બિન સ્વાર્થે રૂડું જ કરવું છે, માટે ભગવાન તો પરમાર્થી છે, પરમાર્થી એના જન છે. એ લોકો આપણા દોષ જોતા નથી, ભાળે નહીં એવું નહીં, પણ લેટ ગો કરે, જવા દે, હોય હોય બધું. આપણે જોવું નહીં, ગણીને ગાંઠે બાંધવું નહીં, એ ન જોવે. દ્વેષી ગુણ ભાળે નહીં, નર્યા દોષ ભાળે. એક બીજો દોષ છે અસૂયા. આ તો હા ઊંધી બલા છે, એ તો ગુણને પણ દોષ કહે. લ શું કરે? ગુણને દોષ કે? હારા હારા ગુણ હોય ને તો એમાં ખોતરીને ઊભું કરીને એને જ દોષ તરીકે બતાવે. આ અસૂયા. લોક રીતિ રિયમ રાગી ગણ્યત્યેવ નાગુણાન યથા પુત્રમ કુરૂપમ સ્વમ સ્વરૂપમ મન્યતે પિતા. લેવા આપણે લઈ લઈએ. દુશાસન ને એના ભાઈ દુર્યોધનમાં રાગ હતો, મમતા હતી, પ્રીત હતી. તો આપણે વ્યાખ્યા કરી કે રાગી માણસને એકય દોષ દેખાય નહીં. આજીવન દુશાસન ને દુર્યોધનમાં કોઈ દોષ દેખાણો નથી, જીવન પર્યંત નહીં. ક્યારેય બે ભાઈ ઝઘડો નથી થયો. જેમ પડછાયો માણસને અનુસરે એમ દુશાસન દુર્યોધનને અનુસર્યો અને એમના મર્યો. જો એ તને રાગ થઈ ગયો તો આવું થયો. આને કહેવાય રાગી. હવે કર્ણ હતો ને એ રાગી નહોતો, એ સ્વાર્થી હતો. જ્યારે રંગભૂમિમાં બધા જ દ્રોણાચાર્યના શિષ્યોની હરીફાઈ હતી કે કોણ સારું ભણ્યો છે, ત્યારે ક્ષત્રિયો સામસામા લડે, ત્યારે કર્ણએ ઉભા થઈ અને અર્જુનની સાથે હરીફાઈ માંગી કે અમે બે લડીએ, કોણ જીતે છે જોઈએ. ત્યારે એમને ત્યાં એવો રિવાજ હતો કે રાજાના છોકરાઓ સાથે રાજા હોય ને કે રાજાના છોકરાઓ એ જ લડી શકે, બીજાથી લડાય નહીં. એટલે કર્ણને બેહાડી દીધો. ત્યારે દુર્યોધનને એમ થયું કે આ ખોટું થયું, આ માણસ જીતે એવો છે આને. એટલે દ્વેષમાં એણે અંગ નામનો દેશ કર્ણને આપીને રાજા થાપ્યો કે હું અંગ નામનો દેશ એને આપું છું ને એને રાજા બનાવું છું. એટલે કર્ણને દુર્યોધનનો એટલો બધો ગુણ આવ્યો કે આ રંગ મંચમાં તે મારી આબરૂ રાખી. પછી ઉભો થયો, હરીફાઈ થઈ. પણ ત્યારથી કર્ણની અને દુર્યોધનની મૈત્રી પાકી થઈ ગઈ. કર્ણને અર્જુન હારે દ્વેષ હતો, એને અર્જુન ટાર્ગેટ હતો, એને મારે મારવો છે. તો દુર્યોધનને પણ એને મારવો જ હતો. દુશ્મનમાં દુશ્મન થઈ ગયા મિત્ર, સ્વાર્થ હતો. એટલે દુર્યોધને નો કર્ણના દોષ કોઈ જોયા, કર્ણએ નો દુર્યોધનના દોષ જોયા. કર્ણને ક્યારેક ક્યારેક દુર્યોધનની આડોડાઈ, ઊંધાઈ, નબળાઈ દેખાતી હતી, પણ એનું પડખું લઈ અર્જુનને મારવો હતો એટલે દુર્યોધનને પક્ષે રહ્યો. અને દુર્યોધનના કોઈ દોષ જોયા નહીં, નહીતર જીવ સારો હતો. પણ એ લોકોના સંગમાં સ્વાર્થે કરીને ફસાણો. ક્યારેક કહેતો કે તમે આવું બધું કરો છો એ મને નથી ગમતું, તમે લાખાગ્રહમાં પાંડવોને મારી નાખવાના કાવતરા રેચ્યા, હું તો એવું માનું છું કે આપણે ક્ષત્રિય છીએ, મરદ હોઈએ ને તો યુદ્ધ માગી લેવાય, કા એ મરે ને કા આપણે મરીએ, પણ આવી રીતના કાવતરામાં હું માનતો નથી. એવું કહેતો ક્યારેક કે આ બધી લુચ્ચાઈ કહેવાય, ક્ષત્રિયોનો આ ધર્મ નહીં, આ થોડો વેપાર કરવાનો છે, અને આપણે જે ખોટું કર્યું છે એ તો આપણા હૃદયમાં ખૂંચવાનું કે નહીં. દુર્યોધન હૃદય કોઈ રણભૂમિ નથી કે ત્યાં જ ભાગી નીકળાય. હૃદય તો આપણને જ પીડે કે તે આ ખોટું કર્યું, તે ખોટું કર્યું. એવું કહેતો ક્યારેક, પણ સ્વાર્થ હતો એટલે પાછા એના દોષ જોયા નહીં. અને બીજી એક તકલીફ એ થઈ હતી કે દ્રૌપદીનો જ્યારે સ્વયંવર હતો ત્યારે કર્ણ થાંભલામાં ચડી ગયો હતો. હવે જો એને નો હેઠો ઉતારો તો મચ્છવેદ કરીને દ્રૌપદીને વરી જાય એમ હતો. પણ એ વખતે ભગવાને એવું કીધું કે સુત પુત્ર આમાં હાલે નહીં, એ તો સુત પુત્ર છે, એમ કહીને ત્યાંથી હેઠો ઉતર્યો. સમજ્યા? એ પાછું દ્રૌપદી આગળ કેવડાવ્યું કે એ તો સુત પુત્ર છે, એને હું નહીં વરવું, માં તેને હેઠો ઉતારો. એટલે માણસોએ આવીને કીધું કે હેઠા ઉતરી જાઓ, કન્યા એવું કહે છે કે સુત પુત્રને હું વરવા તૈયાર નથી, માછલાનો વેધ કરે તોય નહીં. એટલે હેઠું ઉતરવું પડ્યું. ત્યારથી અને દ્રૌપદી માથે દાજ બહુ ચડી કે મને સુત પુત્ર કહીને હેઠો ઉતર્યો. અને એમાં પાછું અર્જુને મચ્છવેદ કર્યો એટલે દ્રૌપદીને વર્યો, એ પાછું એને આટી ખાઈ ગઈ. એને વરાણું નહીં, અપમાન થયું, હેઠું ઉતરવું પડ્યું, ને પાછો એનો જે પ્રતિસ્પર્ધી હતો એ જ મચ્છવેદ કરીને એને વરી ગયો. એટલે દ્રૌપદી માથે બહુ દાજ. માણસ સારો પણ અટવાઈ ગયો. અને જ્યારે પાંડવો જુગાર રમ્યા, દ્રૌપદીને હારી ગયા અને દુર્યોધને હાવ પછી લાશ શરમ મૂકી દીધી, અને દ્રૌપદીને ઢહડીને સભામાં લાવ્યા ત્યારે કર્ણ એના સપોર્ટમાં બહુ હતો. કર્ણને સમજાતું કે અમે ઉચ્ચ ક્ષત્રિય કુળવાન માણસો ગણાઈએ, અમારા જ કુળની નારીને આ રીતે નિર્વસ્ત્ર કરવી સભામાં એ સાલું અમને શોભે નહીં, પણ સુતપુત્ર કઈને હેઠો ઉતારેલો ને એટલે એને દાય ચડી ગયેલી. એટલે સાબાશ મિત્ર સાબાશ એમ કરીને દુર્યોધનને ચડાવી રાખ્યો, તમ તમારે એને ઢહડી લાવો કેસ હો. અને દાજ બહુ ચડેલી ને એ વખતે એને દ્રૌપદીને વેશ્યા કીધી કર્ણએ, એ તો વેશ્યા કહેવાય, પાંચ પતિ વાળી છે. એને લગ્ન કરવામાં દોસ્ત કોઈ પાપ ન લાગે, એમથી એ લાજવાળી હોય તો એક પતિ રાખે ને કેસ. આવું બોલ્યો બિચારો. એટલે દ્વેષી માણસને ગુણ દેખાય નહીં, સ્વાર્થીને દોષ દેખાય નહીં. કર્ણમાં બે ભેગું થઈ ગયું, દ્રૌપદી ને અર્જુન પ્રત્યે ભયંકર દ્વેષ થઈ ગયો, દુર્યોધન પ્રત્યે સ્વાર્થ થઈ ગયો, બે ચાર રીતે અટવાઈ ગયો. પછી તો અસૂયા પહેરી ગઈ, તે ગુણય દોષ દેખાય. આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક આવું થઈ જાય છે. પછી બધા વિવેક મરી પરવારે, વિવેક શતકની કથા સાંભળી હોય તો એક વિવેક કામ ન લાગે. રાગ દ્વેષ અસૂયા, ક્યાંક અપમાન થયું હોય એમની વેર વાળવાની વૃત્તિમાં હળગતા હોઈએ તો પછી કોઈ વિવેક જ્ઞાન કામ લાગતું નથી, ટાણે હાવ ગાંડા જેવા થઈ જવાય. બોલો, બિલકુલ ગાંડ પણ આવી જાય. માટે અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે ભાઈ, આવા માણસોને કાંઈ હૂજતું નથી. આપણે વિવેક શતકની કથા કરીએ પણ વિવેક તો રહેશે જો આ દોષ આપણામાંથી જાશે. દોષ કાઢવા જોઈએ ને પહેલા. ઘણા માણસોને એ નથી ખબર કે દોષ જાય તો વિવેક આવે અને 90% ટાણે કામ લાગે. દોષ એમનામ બધા રાખે, રાગ દ્વેષ અસૂયા કામ ક્રોધ લોભ, અને પાછા વિવેકી થવાની ઈચ્છા રાખે. વો તો કભી નહીં હોગા. જો તમારે વિવેકી થવું હોય તો આ દોષો બધા જ તમારા હૃદયમાંથી જતા રહેવા જોઈએ. એકાદો બેઠો હશે તો તમારી પાસે એ અવિવેક કરાવડાવશે. અવિવેક નું મૂળ તો આ આસક્તિ છે, રાગ છે, એ સમજવું જોઈએ. દુર્યોધનનો એક પણ દોષ દુશાસને ભાળ્યો નહીં અને કર્ણએ ગણ્યો નહીં, આ બે માં ફેર. હવે શિશુપાલ, આ ભગવાન નો દ્વેષી, પાંડવો નો દ્વેષી, ભગવાનને ભગવાનના ભક્તો નો પૂરો દ્વેષી, હો આને વધારે પડતો દ્વેષ એમ જ થઈ ગયો. આને રૂકમણી પણવું તું, હમ તે ભગવાન પરણી ગયા, ભાઈ એમનામ શ્રીફળ હાથમાં રહી ગયા, આવ્યા હતા ઘોડે ચડીને, પણ ભગવાન રૂકમણી ને હરણ કરીને જતા રહ્યા. એટલે અધમઘોષ ના દીકરાને બાટલો ફાટ્યો, તે બહુ ગાળ્યું દેતો શ્રી કૃષ્ણ ભગવાનને, અને પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનને માને ને એટલે એને હોફ હોફાવતો, ભાઈ ભાઈ તું બોલતો. તે ભગવાનના અને પાંડવોના કેટલાક સારા કાર્યો, સારા સદગુણો, પણ આ દ્વેષી શિશુપાલને એક પણ સારું કાર્ય કે સારો ગુણ દેખાણો જ નહીં. આનું નામ દ્વેષી. ખ્યાલ આવ્યો? જુઓ ને, આ બધા દ્વેષી થઈ ગયા એની પાછળ કાંઈક કારણ તો છે જ. કોઈને રાજ જોતું તો ન મળ્યું, દ્વેષ થઈ ગયો. કોઈને સ્ત્રી જોતી હતી ને ઓલા લઈ ગયા, ના રહ્યા, એમનામ તે દ્વેષ થઈ ગયો. જુઓ, માટે રાજ્યનો, સ્ત્રીનો, ધનનો કાંઈક પણ રાગ હોય અને સિદ્ધ ન થાય તો એમાંથી જ દ્વેષ બને છે. રાગમાંથી જ દ્વેષ ઉભો થાય છે. માટે રાગ દ્વેષ પર થવું તો જ વિવેક ટાણે ટકે નભે ને પ્રયોગ થાય, નહીતર વિવેક ની ખાલી વાતો થાય. ટાણે કઈ એકેય વિવેક નો ઉભો રહે. જયારે આપણે બધા ભેળા મળીને વાતો કરતા હોઈએ ત્યારે તો પૂરેપૂરા ડાયા હોઈએ, પણ પછી જયારે વિવેક રાખવાનો થાય એ વખતે કઈક સ્વાર્થ રાગ દ્વેષ આવી ગયા હોય એટલે વિવેક જાણતા હોય પણ ટકે ન ભે નહી, ઉભો જ ન રહે. ગમે એવું બોલાય જાય, ગમે એવું થઈ જાય, ગમે એવું આપણાથી વર્તાઈ જાય. જો શિશુપાલ કૃષ્ણ નો દ્વેષી, પાંડવો નો દ્વેષી, પાંડવોમાં શ્રી કૃષ્ણમાં કોઈ ગુણ નહીં હોય એને એકેય નો દેખાણ. એમ જો આપણને ભગવાનના ભક્તમાં સંતમાં શ્રીહરિમાં જો દ્વેષ થઈ ગયો તો એકે ગુણ નો દેખાય, આ સમજી લેવાનું. કોઈ પણ ભક્તમાં સંતમાં જો આંટી પડી ગઈ, દ્વેષ થઈ ગયો તો એને આમ ઘણું હારું હારું હોય પણ ભશ ન દેખાય. અને દ્વેષ થઈ જવાનું કારણ કઈક ને કઈક હોય, એમાં કઈ બહુ લાંબુ હોય એવું નહીં. આપણે મહાદેવજીની પૂજા આરતી ના પૂજારી થવું હોય ને જો ઓલો થઈ ગયો હોય તોય થઈ જાય. હા, કારણ કે હાવ નાની વાતમાં થઈ જાય. આપણે જે પથારી ને જે પલંગ ને જે પાટ જોતી હોય ખૂણામાં પંખા વળે એ ન મળે, ત્યાં કોઈક બીજો જાય ને આપણે ઓલકર ખૂણામાં જવું પડે ને અંધારું હોય પંખો ન હોય મસરા કરે તો ઓલો ત્યાં હુતો ને એની માથે રાત આખી દેશ થયા કરે, એ પછી બાથે બેડો. હા, એક ભાભો યોગ્ય હોય તો બીજો ભાભો કે કોને ખબર ક્યાં ગયો છે, ધામમાં ગયા હોય એમ કેવાય તૈયાર ન થાય, આવી જામી જાય દ્વેષ વૃત્તિ. આ તો બારી ગામની વાત કરું. જો કોઈમાં દ્વેષ થઈ ગયો સાધુ સાધુ ને અરસપરસ, હરિભક્ત હરિભક્ત ને, બાઈ બાઈ ને, એકબીજી બેન ને થઈ જાય, સત્સંગમાં ભેગા જ રહેતા હોય સમજાણું, પણ કઈ કોઈક કારણે આટી ઘૂંટી થઈ ગઈ, એને સંચાલક થવું હોય ન થવાનું, ઓલા સંચાલિકા થઈ ગયા તો મગજ જાય. હો, જો રઘુનાથ દાસ ને રામાનંદ સ્વામી ના ઉત્તરાધિકારી થવું હતું, ગાદીએ બેહવું હતું, તે રામાનંદ સ્વામી એને ગાદી દીધી નહીં, સહજાનંદ સ્વામી ને આપી, તે દ્વેષ થયો, રઘુનાથ દાસ નો મગજ ગયો. તે મહારાજમાં અને મહારાજને ટેકો આપનારા, મહારાજને માનનારામાં કોઈમાં રઘુનાથ દાસને જીવન પર્યંત કે ગુણ દેખાણો નહીં. તે શું મહારાજમાં 500 પરમહંસમાં કોઈ ગુણ નહોતો પણ ન દેખાણો. સાથીભાઈ, દ્વેષ થઈ ગયો, સાંભળ્યું તમે, દ્વેષ થઈ જાય તો એકે ગુણ ન દેખાય, અને રાગ થઈ જાય તો એકે અવગુણ ન દેખાય. આવી આ વિવેક શતક ની ઊંડી વાત છે, એને સમજવી જોઈએ. જો અને જુઓ, સંતો અને શ્રીહરિ છે એને નથી કોઈ પ્રત્યે આસક્તિ, એને નથી કોઈ પ્રત્યે દ્વેષ, એટલે એ તો મહાન નિસ્વાર્થી પુરુષો છે. એટલે નિસ્વાર્થી પુરુષો જે હોય ને તે માણસના ગુણ જ જોવે અને અવગુણ જોવે જ નહીં, અને હવ ઉપર કૃપા દ્રષ્ટિ કર્યા કરે, એ નિસ્વાર્થી મહાપુરુષ છે. અને જો અને મહારાજને વિશે ને સંતો વિશે બાવાઓને અસૂયા થઈ ગઈ, સમજ થઈ ગઈ, એમના શિષ્યો આમાં આવતા રહેતા હતા એટલે આવક ઘટતી હતી, લોભ માન પૂરું નહોતું મળતું, એને લઈને અસૂયા થઈ ગઈ. તે મહારાજના સંતોના ગુણમાં પણ એને હંમેશા અવગુણ જોયા. બોલો, હવે આપણે રાગવાળાની વાતમાં થોડાક ઊંડા ઉતરશું. રાગ એટલે આસક્તિ, અને આસક્તિ માણસને આંધળા કરી મૂકે છે. શું કરી મૂકે છે? આંધળા કરી મૂકે છે, તે કાંઈ ભાળે નહીં. હમણે આવ્યું ને કામાંધ ને એવે પશ્યતી, તે એક ભાઈ ને એક બાઈ માં અતિ હેત થઈ ગયું, પછી બે જણા ફરવા ગયા, પછી ત્યાં બેઠા પછી ઓલો ભાઈ નજીક આવે એટલે પેલી કે કોક આપણને ભાળશે, સમજાણો. ત્યારે ઈવડો એ શું કે અહીંયા કોઈ નથી, શું કે અહીંયા કોઈ જ નથી, બોલો. પણ થયેલું એવું, એક કુંભાર નો ગધેડો ખોવાઈ ગયેલો, ઈ ગોતવા નીકળેલો અને ઈ જે ઝાડ હેઠે બેઠેલા ને ઈ ઝાડ માથે સડીને શારીરિક કરી ગધેડો જોતો હતો. અને આવડો હેઠે એમ કે અહીંયા કોઈ નથી ભાઈ. તે પેલી કે કોઈ નથી, કોશો તે કોક હોય તો? અરે હોતું છે કે બાર ગામમાં કોઈ નથી, ફેંકવું છે થોડોક, સમજણ. બિચારો એ તો પ્રેમમાં લટ્ટું, તે એની પ્રેમિકાને કે અહો તારી આંખમાં તો મને આખી દુનિયા દેખાય છે. તો એ ઓલા કુંભારે કીધું કે ગધડો જ જોજે કે એટલે ભાઈ કે છે તો મારો ગધાડો જરાક જોઈ દેજે, કે આખી દુનિયા દેખાય છે. તો એ પેલીએ કીધું હું કહેતી હતી કોક ભાળે એમ. આવું છે આ આશક્તિ માણસને હાવ આંધળા બનાવી દે છે, ખબર જ ન રે. અને એવા તો બધા ખેલ ઘરો ઘરને ગામો ગામ પાર વગેરેના થતા હોય છે, આપણે એની વાત કરવી નથી, બધું એમ જ હોય. પણ એક બીજી વાત, એક રાજા હતો, એનો એક મંત્રી હબશી હતો, આફ્રિકન કાળિયો, આવ કાળો. પછી રાજાને કોણ જાણે એક દાડા હું કમિત હુજી, તે કહે છે કે મંત્રી કે શું આપણા ગામમાંથી રૂપાળામ રૂપાળો છોકરો તું શોધી લે. તો કે જી હજુર મહારાજા, લાયો. કે છે તે ગામમાં આંટો મારવા ગયો, છોકરા ઘણા હામાં મળે, શેરીમાં રમતા હોય, જોવે વાણિયા બ્રાહ્મણના રૂપાળા નમણા ડાયા ગુણિયલ. પણ જોતા જોતા જોયું બધે, પણ પોતાનો છોકરો જેવો સારો ને ડાયો ને રૂપાળો લાગ્યો, એવો ગામ આખામાં કોઈનો છોકરો રૂપાળો ન લાગ્યો. તે આ અભિષીભાઈ પોતાના દીકરાને લઈને રાજા પાસે આવ્યા, હામે ઉભો રાખી દીધો, તાવડીના તળિયા જેવો વાન, નળિયા જેવું નાક, ફાટી ગયેલા હુંપડા જેવા કાન, સમજાણું. હા, અને પોંક પાડેલી ઘઉંની ડુંડી જેવા નેણ, શેકેલી ડુંડી કહો, સમજ્યા. અને આંખ્યું કેવી ખબર છે? હા, શિંગોડા શેક્યા હોય ને પછી એમાંથી શિંગોડું કાઢી લીધું હોય ને પછી ગોલું પડ્યું હોય ને ફોફું એવી આંખ્યું. અને કીધું કે મહારાજ જો આ. તારે રાજાએ પૂછ્યું ગામ આખામાં રૂપાળો રૂપાળો આ તો કે આ પોતે આવો એક કે મેં ન જોયો. તે રાજા અને બીજા બધા મંત્રી મંડળના માણસો દાંત કાઢી કાઢીને ગોટોડી ગયા, સમજાણું. અને વાત સાચી છે, જેને જેમાં હેત હોય એને રૂપાળું જ લાગે, ખ્યાલ આવ્યો. જેને જેમાં હેત હોય એને એ રૂપાળું જ લાગે. પેલા આરબ દેશમાં લેલા મજનુ થઈ ગયા, ખબર છે તમને? લેલા મજનુ ની વાત નથી સાંભળી? બાબા જૂના જમાનાના અલા છોકરાઓ તમે સાંભળી છે? હા, મુસ્લિમ દેશની વાત છે. તો એ મજનુ હતો, એને એક લેલા નામની છોકરીમાં અતિ રાગ થઈ ગયો, પછી એની પાછળ ગાંડા જેવો થઈ ગયો, તેમ રખડ્યા કરે. અને ત્યાં એક નદી હતી, એને કાંઠે પડ્યો રે રાત થી. ગામ આખામાં ઉપાધી થઈ કે આ છોકરે બહુ કરી. પછી એના મા બાપ ને સંબંધીઓ ને બધા મનાઈ મનાઈ ઠાક્યા, પણ કોઈ વાતે આને તો લેલા વગર ચેન જ પડે નહીં, એવો લટ્ટુન પાગલ થયેલો. ને પછી ત્યાંનો રાજા હતો ને, એની આગળ એના મા બાપે બહુ રડીને વિનંતી કરી કે ભાઈ અમારા છોકરાનું કઈક કરો ને. કે રાજા કે હવે એ હાવ પ્રેમમાં પાગલ છે, શું કરવું, કઈક સારું થાય તો કે ચાલો ટ્રાય કરું, રાજા માણસ સારો. એટલે માણસો મોકલ્યા, પેલો નદી એ પડ્યો તો કે હાલભાઈ તને રાજા બોલાવે, તો કે રાજા મને શું કરી દે, મારે મારી લેલા જોઈએ. અરે ભાઈ એવું જ કઈક વિચારી રહ્યા છે એમ. તો તરત આવ્યો રાજમહેલમાં, રાજાની સામે ઉભો રહ્યો, બોલીએ અન્નદાતા મહારાજ. રાજાએ કહ્યું કે ભાઈ લેલાના જે સંબંધીઓ કુટુંબીઓ છે એ કોઈ વાતે તને લેલા આપવા માંગતા નથી, તું આમનામ ભૂખ્યો તરસ્યો નદીએ પડ્યો રહેશ, ગાંડો થઈ ગયો છે એમ બધા કે છે, અમનામ તારું ખહી જાહે, તારે માત્ર જોઈએ એક સ્ત્રી, કોઈને ન કહું એવી વાત તને કહું, તારું કામ થઈ જાય કેશ. તો કે એવી વાત શું છે વળી, તો કે મારા જનાનખાનામાં જા, ન્યા જઈને હું કરું. તો કે અનેક રૂપાળી રૂપાળી મારી જે બેગમો છે એમાંથી તને જે પાશ પડે એ પાશ કરે, તને આપી દઉં. એવું કે પણ મારે લેલા કરતા હારી તમારી બેગમ ખરી, તું જોતો ખરી તારી લેલા હું એની આગળ તે ગયો. હવે એ તો મોટો રાજા હતો ને એને કેટલી રૂપાળી રૂપાળી બેગમ હતી, એને બધી જોઈ. પછી રાજાને કે મારી લેલા જેવી એકેય નથી. આખી કચેરી તાજુબ થઈ ગઈ, અલ્યા શું તું બોલે. બીજા બધા કહેવા માંડ્યા તારી લેલામ કઈ ઠેકાણું નથી, કાળી છે, બાંગી છે, ઠીંગી છે, અને આ બેગમ હતો એક જો બીજી ભોલો કેટલા એની વાય મરે એમ હતા, પણ એ કોઈને વરી નહીં, આ રાજાને વરી ને આય રહીશ, અને તને એક કે લેલા જેવી લાગી નહી. બાદશાહને બહુ આશ્ચર્ય થયું, હે મજનો એક પણ તારી લેલા જેવી નહીં. તો કે નહી, પણ આ બધા એમ કે છે કે તારી લેલા મારી બેગમ પાસે હાવ ઝાંખી પડે એવી મારી બેગમો છે, તોય તારી લેલા જેવી એક નહીં, એનું શું કારણ. તે મજનુ એટલું બોલ્યો કે લેલાને તમારે જોવી હોય તો મજનુની દ્રષ્ટિ જોઈ, મજનુની દ્રષ્ટિ કે તમારી દ્રષ્ટિએ તમે લેલા જોવો એટલે લેલા રૂપાળી ન લાગે, લેલાને જેમ જેમ જોવી હોય તો મજનુની દ્રષ્ટિ જોઈએ કે આવો બંધાઈ ગયેલો. બોલો હવે એને સારું જ લાગે, જાણું. ઘણા વર્ષ પહેલાની વાત છે, એક સદગ્રસ્ત સારા વૈષ્ણવ ભગત અને એનો છોકરો કોઈ બીજી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમમાં આવી ગયો, અને પછી છે તે કે મારે એને રેપણું છે, એટલે આ બધા કે પણ આ જ્ઞાત મળતી નથી, એ નિમ્ન જ્ઞાતિની છે, તારે એને ઘરમાં કેમ લવાય. તો કે મારે એને રેપણું, સમજાણું. પછી બહુ છોકરે અટલી હતી ત્યારે આ કુટુંબ ભેગું થયું કે આપણે જોઈ લઈ છોકરીને. પછી એના ગઢિયરા બધા ભેગા થયા, પછી છોકરીને જોઈ, પછી છોકરાને એના ઘરના વૃદ્ધોએ કહ્યું કે આવી અરે તારે પણવું છું, એટલે આપણે સુખી સંપન્ન માણસો અને ભલા માણા નિમ્ન જ્ઞાતિની વાત હાલો અમે ભૂલી જઈ, પણ આનું મોઢું જો, એના ટાંગા જો, આને પણ હું જ તો કેટલી સરસ, એટલે આને તું સરસ કે છે, એટલે મને તો બહુ રૂપાળી લાગે. એટલે આ તારું નખો જ જાય, અને રૂપાળી કહેવાય, એટલે તને બતાવું રૂપાળી રૂપાળી. તો કે એક કઈ માં દમ નહીં, આ આને કહેવાય કે લ્યો. તો એ આખું ઘર આશ્ચર્યમાં ડૂબી ગયું કે માળો આને હારા મારી કે. હવે આમાં હું રૂપ મને કયો જોઈએ, રૂપ કુરૂપ ની વાત ક્યાં છે, જેને જે ગમ્યું એ રૂપ. વાત એમ છે, ફિલ્મમાં જોડાયેલા હીરો હિરોઈન રૂપાળા હોય એવું કઈ હોતું નથી, એની અદા ને હોશિયારી ને એની એક્ટિંગ થી માણસો એમાં મોહિન મરે છે. બાકી એ હીરો હિરોઈન કરતા ગામડામાં કેટલાય વધારે રૂપાળા બાઈ ભાઈ હોય છે. બોલો, આને મેકઅપ કરીને એની પાસે ઉભા રાખ્યા હોય ને તો હીરો હિરોઈન ભૂંડા લાગે, બોલો એટલા ગામડા મારા હોય. પણ ઓલે ત્યાં પડદા ઉપર મેકઅપ કરીને એક્ટિંગ મારે, એની અદા ઉપર માણા ફિદા થઈ જાય, એને એ રૂપાળો રૂપાળી જ લાગવા માંડે, ઠેકાણું ન હોય તોય. અને એના કરતા વધારે રૂપાળા એના ઘરમાં હોય, એના ઘરના હોય, ઘરનો હોય, પણ એ નો હારો લાગે. આમ માણસને જ્યાં મોહ થઈ જાય તે એને હારું જ લાગે છે. અને તમે કઈ કહો તો કે મજનુની દ્રષ્ટિ જોઈ લેવાનું કરવું હું, હવે ઈ ક્યાંથી લાવવી? આવું છે ભાઈ, તમે એને કુરૂપ કયો પણ એને સ્વરૂપ લાગે. હા, એને જો પાછું એમાંથી હેટ તૂટી ગયું હોય તો પછી હાવ કદરૂપી લાગે. વાત પતી ગઈ પછી એ હામ હામે એકબીજા એ જોઈને લગ્ન કર્યા હોય, મોઈને લગ્ન કર્યા હોય, ભાગીને લગ્ન કર્યા હોય, પણ જેદી ભળે અને એકબીજાની હારે હેટ તૂટી જાય તેથી એકબીજા એકબીજાને હાવ કદરૂપા લાગે. હામ હું જોવાય રાજી ન હોય, આવું થઈ જાય. સાચી ભાઈ, એ તો ભાઈ ગયો. એટલે એક પતિએ લગ્ન બાદ 10 વર્ષે એની પત્નીને કહ્યું કે તારા કાન પાસે કાળું ટપકું છે. ત્યારે પત્નીએ કહ્યું, જે દિવસે સંબંધ માટે તમે જોવા આવ્યા તે દિવસે પણ હતું, લગ્ન સમયે હતું, અને લગ્ન બાદ આટલા વર્ષોથી છે, પરંતુ આજ કેમ દેખાણું? હવે આપણે પરસ્પર એ જ ગીટું માટે દેખાણું. ભાઈ જવાબ આપ્યો કે હવે આપણે પરસ્પર એ જ ગીટું માટે દેખાણું. લ્યો, આપણે બધા ભેગા રહીએ છીએ, એકબીજામાં એ જ છે, તો એકબીજાની નાની મોટી નબળાઈ કે ખોટ ખામી કે અવિવેક આપણને દેખાતા નથી ને જોતાય નથી. કોઈ વાત કરે તો એ ન ગમે કે અમારા સંતો ભક્તોનું કે અમારા ભગવાનનું વાંકું બોલમાં, પણ જો હેદ ઘટી જાય તો આપણે વાંકું બોલીએ ને ઓલ્યો સાંભળે, એને બોલવાનું ને આપણે સાંભળવાનું ન હોય, પછી આટલો ફેર પડી જાય. વ્યક્તિને જયારે હેત ઘટે છે ત્યારે દોષ દેખાય છે, માટે હેતનું પળ રાખવું જાડું તો દોષ દેખાય નહીં. કોઈએ પહેરવાનું વસ્ત્ર જાડું પહેર્યું હોય તો એના અંગો દેખાતા નથી, પણ ઈ જળીને જો પાતળું થઈ જાય કે ફાટી જાય તો એમ આપણે જાડું હેત બધા હારે રાખ્યું હોય તો એના દોષો દેખાતા નથી, પણ જો હેત જળી ગયું, પાતળું પડી ગયું કે ફાટી ગયું તો દોષો દેખાય દેખાય ને દેખાય. માટે હેત મહિમાના પડને હંમેશા પાતળું પડવા નહીં દેતા, જાડું જાડું રાખવું, એવા વિચારોથી વાતોથી સમજીને તો સત્સંગમાં સુખ બહુ આવે. બાકી તો કંઈક ને પહેલા હેતનો પાર નહોતો, પછી કોણ જાણે ધીમી ધીમી નાની મોટી વાતે હેત તો ઉતરી ગયું પણ કુહેત ચડી ગયું. હેત ઉતરી જાય ને ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી દ્વેષ હોય તો બંધાઈ જાય. વાલા ભક્તો સાંભળ્યું? આમ છે. હવે વાત કરવી છે આમ થી આમ કે એ જે રાગની વાત કરી કે રાગ હોય તો દોષો દેખાય નહીં, એનો એ રાગ લૌકિકમાં હોય તો આસક્તિ કહેવાય, અને એનો એ રાગ ભગવાનમાં હોય તો ભક્તિ કહેવાય. બોલો લ્યો, તો એને કહેવાય ભક્તિ. અને ભક્તિ જેવી તો ઉત્તમ કોઈ ચીજ નથી, ખરું ખોટું? ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે. પ્રેમચંદ ભાઈએ એવું કહ્યું, જીવન એક પુષ્પ છે, જીવન એક પુષ્પ છે, પ્રેમ એની સુગંધ છે. શું? પ્રેમ એની, તો તમે સમજી જાઓ કે નહીં, દ્વેષ એની દુર્ગંધ છે. પ્રેમ એની સુગંધ છે, જેટલું કંચન અને કાચમાં અંતર છે એટલું જ પ્રેમ અને વાસનામાં અંતર છે. બોલો, એમ પણ કહી શકાય કે વાસના એની દુર્ગંધ છે, પ્રેમ એની સુગંધ છે. જીવનની સુગંધી એટલે પ્રેમ, જીવનની દુર્ગંધી એટલે વાસના. હે ભાઈ, કંચન અને કાચમાં કેટલો ફેર, એમ પ્રેમ અને વાસનામાં ફેર છે. આ જગતના મોટા ભાગના માણસો વાસનાને જ પ્રેમ નામથી જાણે છે. પ્રેમ કોઈ કે ભાળ્યો હશે, બાકી પ્રેમ તત્વ આ દુનિયામાં દેખાતું નથી. નજરે ચડતું નથી. કેમ જે ક્યાંય કોક જગ્યાએ હોય એ ક્યાંથી બધાને દેખાય. વાત એમ છે, હમણાં આગળીએ હું તમને પૂછું કે કેરી કોને કોને ભાળી છે? બોલો, કેરી ભાળી હોય તું છોકરો, બરોબર ને? મૂકી દે. હવે હમણે તમને પૂછું કે કસ્તુરી કોને જોઈ છે? નથી ભાળી. કેમ છે? ઈ તો અત્યારે એક જ ખાલી જંગલ છે, એમાં કાળિયા મૃગમાં કોઈક માં કસ્તુરી થાય છે, બાકી થતી જ નથી. અને તમે જોયું હોય તો એ નકલી હોય. અસલ કસ્તુરી કોક મહારાજાઓની પાસે પહેલા હતી. હવે એ કસ્તુરી અસલ હોય ને એની તો અત્યારે કરોડોમાં કિંમત છે. હવે આપણે બધા ક્યાં જ ભળી હોય એમ, પ્રેમ કોને ભાળ્યો છે? બધાએ જેને ભાળ્યો છે એ પ્રેમ નથી. હા, એ તો વેમ છે, પ્રેમનો વેમ. બાકી એ તો રાગ છે, રાગ વાસના. આપણે તો એને પ્રેમ કહીશ, મને તારામાં બહુ પ્રેમ છે, આલી નીકળીમાં વાસના છે એમ કે મને બહુ પ્રેમ. પ્રેમ તે ની જ ભેળ્યો ને મેં જ ભેળ્યો, આ જે છે ને એ વાસના છે, તારે મારામાં મારે તારામાં એમ કહેવાય. આને કહેવાય વાસના. પ્રેમ તત્વ તો બહુ અદભુત હોય છે. અને વાત સમજો, આપણને ભગવાનમાં પ્રેમ છે, ભગવાનમાં વાસના છે, એ પણ સમજવા જેવી ઊંડી વાત છે. અને તમે એમ ન સમજતા, આ તો એક મેં વ્યાખ્યા કરી કે જગતમાં જે હેત છે તે વાસના અને ભગવાનમાં હેત છે તે પ્રેમ. પણ જગતમાં એ પ્રેમ હોય છે અને ભગવાનમાં એ વાસના હોય છે, નો મનાય એવી વાત છે. જો ભગવાનમાં કાંઈ પણ વળતરની ઈચ્છા વગરનો ભાવ થાય, ભગવાન પાસેથી તમે કાંઈ ન ચાહો તો એને પ્રેમ કહેવાય. સકામ જેટલા ભક્તો છે જેને ભગવાન પાસેથી કાંઈક ને કાંઈક જોઈતું છે, એ બધાને ભગવાનમાં વાસના કહેવાય, સ્વાર્થ કહેવાય, પ્રેમ નો કહેવાય, એને ભક્તિ નો કહેવાય. ભગવાન એને વાયા છે, અને જેમાં એને પ્રેમ છે એ વસ્તુ બીજી છે. એટલે ભગવાન તો માત્ર એને જેમાં પ્રેમ છે તે વસ્તુને પામવાનું સાધન છે, સાધન. જ્યારે પ્રેમ થાય ત્યારે પ્રીતમ સાધન નો હોય, અને જેના પ્રિયતમ સાધન હોય એને એના પ્રિયતમ ને પ્રિયતમ કહેવાય નહીં, અને એને એમાં વાસના છે એમ કહેવાય, પ્રેમ છે એમ ન બોલાય. જો ભગવાનમાં કાંઈ પણ વળતરની ઈચ્છા વગરનો સ્નેહ હોય તો એને પ્રેમ કહેવાય. મુજે તુમસે કુછ નહીં ચાહીએ, બસ મુજે કુછ નહીં ચાહીએ, આમ હોવું જોઈએ. ભગવાન પાસે રોજ ને રોજ આ લોક અને આ દેહ સંબંધી માંગણીનું લિસ્ટ મૂકીએ છીએ, અને એમ કેમ કહેવું કે આપણે ભગવાનના ભગત છીએ, ભગવાનમાં આપણને પ્રેમ છે, એમ કેમ કહેવાય? કેમ કહેવાય ભાઈ? મતલબ છે, સ્વાર્થ છે, એને જ વાસના કહેવાય. પ્રેમ તો અલૌકિક ચીજ છે, એને કોઈક જ માણસ સમજે છે. કોઈક જ માણસમાં એ પ્રેમ તત્વ થોડું ઘણું દેખાય છે. કોઈક જ મૃગના ડૂંટામાં કસ્તુરી હોય, કોઈક જ હાથીના માથામાં સાચું મોતી હોય, કોઈક જ છીપમાં સાચું મોતી નીકળે. જેમ કોઈક ઘરમાં સતી નારી હોય, એમ કોઈક ઘરમાં સાચો પ્રેમ કોઈક હૃદયમાં હોય. બાકી બધા વેમને પ્રેમ કેશ, માની લેશે આમ હમી, એમાં કઈ ખોટું નહીં, કારણ કે હરખે હરખા હોય એમાં વાંધા જેવું કઈ નથી હોતું. સમજાણો, ગધેડો ખુશ થઈ ગયો તો કુતરાનું મોઢું સાઈટું, એમાં કયો અભડાય બે માંથી? એમ હામ હામી બધે વાસના સ્વાર્થ નો મતલબ જ હોય છે. તે સંસાર આખો તો મતલબના સ્વાર્થના પાયા ઉપર જ ખડકાણેલો છે. પણ આપણે જેને સત્સંગ કહીએ છીએ, સંપ્રદાય કહીએ છીએ, એમાં શુદ્ધ પ્રેમ તત્વ ક્યાંય હશે તો જુઓ. આપણે કઈક જોઈએ છીએ એને માટે ખેતર જઈએ છીએ, બારીગામ જઈએ છીએ, ઓફિસે જઈએ છીએ, કોકને ત્યાં કામકાજ માટે જઈએ છીએ. શું કામ? આપણે કઈક જોઈએ છીએ. એ જ દ્રષ્ટિથી આપણે જો ભગવાન પાસે કે સત્સંગમાં જતા હોઈએ તો ફેર શું પડ્યો? ઓલ્યાને કઈક જોઈએ છીએ એટલે એ ધંધો કરવા જાય છે, ને આપણે કઈક જોઈએ છીએ એટલે મંદિર આવીને માળા ને ભજન ને દંડવટ ને પાઠ ને પુણ્ય ભરવા માંડ્યા. ઓલે ઓલ્યો માર્ગ લીધો ને આપણે આ માર્ગ લીધો. એને જે જોઈએ છે તે જ આપણે જોઈએ છીએ, ખાલી ધંધો નો ઓફિસ જુદા જુદા છે. એને રળી ખાવાનું પાસ કર્યું ને આપણે માગી ખાવાનું પાસ કર્યું, બાકી તો એ પદાર્થ માટે જ બધું કરે છે ને આપણે પિંડ બ્રહ્માંડ માટે જ બધું કરીએ છીએ. ભગવાન માટે કરીએ તો ભગવાનમાં પ્રેમ કહેવાય, નહીતર તો આપણે વાસના છે જગતની અને એમાં ભગવાનને સાધન બનાવીએ છીએ. આ વાત જરા સમજવા જેવી છે બધાને માટે, તળિયું બતાવી દે એવી વાત છે. હો, ભક્તિ તત્વ બહુ દુર્લભ છે, બધાના હૈયામાં એ હોતું નથી. માની બેઠા હોઈએ તો પણ ફેર હોય છે. આપણે આપણા અંતરમાં જોવું જોઈએ કે ભક્તિ નામનું તત્વ કેટલું છે. પ્રેમ તો ખોવાઈ જવાની ચીજ છે. પ્રેમ તો છે ને શૂન્ય થઈ જવાની ચીજ છે. આખા વપરાઈ જવાની વાત છે, કઈ મેળવવાની વાત જ કરશો પ્રેમમાં. જે છે એ બધું જ દઈ દેવાની વાત હોય તો પ્રેમ કહેવાય. લેવાની વાત આવી, પ્રેમ નો રહ્યો, સ્વાર્થ થઈ ગયો, પ્રેમ નો તો ખાલી વેમ રહ્યો. જીવન એક પુષ્પ છે, પ્રેમ એની સુગંધ છે. જેટલું કંચન અને કાચમાં અંતર છે એટલું પ્રેમ અને વાસનામાં અંતર છે. સ્વામી રામતીર્થ એવું કહેતા કે ઊંટ ઉપર બેઠા હોય તો રોદા લાગવાના જ, લાગે કે ન લાગે? બેઠા હોય ને ખબર હોય ઊંટ માથે, એમાં બેહે ને ઊભું થાય ત્યારે તો પકડવું પડે ને ગલુટિયું ખાઈ જવાય. ઊંટ ઉપર બેઠા હોય તો રોદા લાગવાના જ, તેમ લૌકિક પ્રેમમાં પણ સમજવું. લૌકિક પ્રેમમાં રોદા જ આવે ને કરા, મજા નહી. જગતના લૌકિક પદાર્થમાં પ્રેમ કરવો એ તો ઊંટની સવારી છે, અને ભગવાનમાં અને સંતો ભક્તોમાં પ્રેમ કરવો એને અલૌકિક પ્રેમ કહેવાય. અને અલૌકિક પ્રેમ એ તો પ્લેનની મુસાફરી છે, સડસડાટ જાય. બોલો, આમ વાત છે. એક પત્ની એના પતિને કહે, જ્યારે આપણા લગ્ન થયા ત્યારે તમે એમ કહેતા હતા તું તો મારી દુનિયા છો. પત્ની એમ કીધું કે આપણા લગ્ન થયા ત્યારે તમે એમ કહેતા હતા કે તું તો મારી દુનિયા છો, અને હવે હામું પણ જોતા નથી. ત્યારે પતિએ જવાબ આપ્યો, એ સમયે હું ભૂગોળ શાસ્ત્ર ભણ્યો નહોતો. હવે ખબર પડી કે આ દુનિયા જોવા જેવી નહી, આમાં તો બહુ ખાડા ને ખીણું છે. આવું છે વાલા ભક્તો, આ દુનિયાના લૌકિક પ્રેમમાં આવા રોદા આવે છે. સાંભળ્યું? તે કેટલાય ને પેલા પ્રેમનો પાર નો હોય ને પછી એવા ડખા થાય, એવા ડખા થાય. એનું કરવું હું. અને જયારે એકબીજા મળે, હેત થાય, સંબંધ થાય, લગ્ન થાય, અને પછી થોડોક સમય જાય એટલે જો શરીરમાં કઈ રોગ થાય, કોઢ નીકળે તો હેત ન રહે. કોકને વળી શરીર જાડા પાતળા થઈ જાય તો હેત ઘટી જાય. હા, કે હવે હું હેતકની જાડી થઈ ગઈ તેને નથી ગમતી, રંધો લાવીને સોલીને થાવ પાતળા, એનું કરવું હું. કાં તો આ એમ કે તમે હેંથક ના પાડા જેવા જાડા થઈ ગયા તો હવે મને નથી ગમતા, હવે એનું કરવું હું. હવે તે દી બધું હરખું હતું, હવે ઉંમર થતા આ બધું જે રીતે થતું એમ થાય. આવું છે. અને કઈ પ્રેમ કહેવાય? આ તો બધી વાસના કહેવાય. અને બિચારા દુનિયાના માણસોને કઈ ગમ પડતી નથી. લૌકિક પ્રેમ અને અલૌકિક પ્રેમની આપણે ચર્ચા કરીએ છીએ. લૌકિક પ્રેમ અને અલૌકિક પ્રેમ, ભગવાન અને સંતો ભક્તો તરફ આપણું જે ખેંચાણ છે તે અલૌકિક પ્રેમ છે. એ પણ જો નિષ્કામ ખેંચાણ હોય તો, કાંઈક વળતર લેવાની માંગણી હોય તો લૌકિક જ કહેવાય. અમે પાત્ર ભલે અલૌકિક રહ્યું પણ પ્રેમ તો લૌકિક જ કહેવાય. અને જગતની અંદર પતિ પત્ની પુત્ર વગેરે પણ નિસ્વાર્થ એકબીજાને મદદ કરતા હોય તો એ કહેવાય હામે લૌકિક પાત્ર, પણ એનું પ્રેમ લૌકિક નથી, એ અલૌકિક છે. એમ સમજવું. ઘણા આ સંસારમાં એવા છે કે હાવ શુદ્ધ પ્રેમ એકબીજામાં હોય, કાંઈ સ્વાર્થ વિનાનો. બોલો, જેવો ભક્ત ને ભગવાનમાં હોય એવો ઘણાને અંદર અંદર હોય છે, પણ એકદમ નિસ્વાર્થ નિર્મળ. એ વાત જુદી છે. પણ અહીં તો આપણે એટલી વાત કરીએ કે ચાવી જમણી દિશામાં ફરે તાળું ખુલે, ને ડાબી દિશામાં ચાવી ફરે તો તાળું બંધ જાય. હા, સ્નેહ પણ એક ચાવી છે. જો જગતના જીવ કે પદાર્થોમાં સ્નેહ કરો તો બંધન થાય, અને ભગવાન ને ભગવાનના સંતોમાં સ્નેહ કરો તો ના તાળું ખુલી જાય, બંધન બધા ખુલી જાય ને બેડો પાર થઈ જાય. તો બોલો, હવે આપણે ક્યાં હેત કરવું છે? ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના અર્થે થઈ જાય, એને અર્પણ થઈ જાય તો તાળું ખુલી જાય, અને જગતના જીવને સમર્પણ થાય, હેત કરી ન્યા ડૂબકી મારીએ તો બંધન થઈ જાય, લોક લાગી જાય. હવે હારું, એ આપણું બીજું શું કરવાનું? એક શેઠ હતા, એને ઘીનો સંગ્રહ કરેલો. હવે ઘીનો સંગ્રહ માપથી વધારે કરાય નહીં, કરે તો સરકાર પકડી જાય. કોઈએ પોલીસને બાતમી આપી દીધી, તપાસ માટે પોલીસ આવી, શેઠને ખબર પડી એટલે નોકરને બોલાવીને કહ્યું, જાઓ પાછલા દરવાજેથી ઘીના ડબ્બા કાઢીને ઘીને જમીનમાં દાટી દો. થોડી વાર બાદ પોલીસ તો બધું તપાસીને જતી રહી, પણ નોકર આવીને બોલ્યા કે સાહેબ, ખાલી ડબ્બા ક્યાં મૂકીએ? ઘી તો બધું દાટી દીધું પણ આ ખાલી ડબ્બા ક્યાં મૂકીએ? આ વાત સાંભળીને શેઠના તો હંસકશ ઉડી ગયા. લા મૂર્ખાઓ, ડબ્બા દાટવાના હતા, એને ઘી દાટી દીધું. આ તો એક ખાલી દ્રષ્ટાંત છે ભાઈ, એનો સિદ્ધાંત એવો છે, ઘી પ્રેમની જગ્યાએ છે. કોની જગ્યાએ? પ્રેમ તો ઘી કરતા પણ બહુ કિંમતી છે, પરંતુ એ પ્રેમ સ્ત્રીમાં, પુત્રમાં, પરિવારમાં, પદ પ્રતિષ્ઠામાં જો વપરાય જાય તો ધૂળમાં મળી ગયા સમાન છે. આપણા હૈયામાં, બધાના હૈયામાં પ્રેમ તો છે જ ને, અને ઘી કરતા એની કિંમત બહુ જાજી જ છે. પણ એ પ્રેમ સ્ત્રીમાં, છોકરામાં, ઘરમાં, ધનમાં, પદ પ્રતિષ્ઠામાં વપરાય જાય તો ધૂળમાં મળી ગયો. લ્યો, વિચારવો આપણે. આપણે બધા તીર્થધામ કુંડળમાં ભેગા થયા છીએ, ભગવાનમાં જ પ્રેમ કરવા ભેગા થયા છીએ, પણ જોવું કે ભગવાનમાં જ થાય છે ને, કઈ પદ પ્રતિષ્ઠાદિકમાં તો નથી થતો ને, જોવું. અને એ જ આપણા અહિયાં નો પ્રેમ જો પરમાત્મામાં થાય તો આત્માને ભગવત રૂપ બનાવી દે, હે, આત્માને સુખથી ભરી દે. સુખ એટલે મહારાજની મૂર્તિ. બોલો, કામ થઈ જાય મોટું તો ક્યાં કરશું પ્રેમ? હું વાત કરો છો, પણ મારો સારો શિખંડ હોય તો જરાક થઈ જાય છે, ઠંડો હોય તો મજા આવે છે. હે, એમાં ભાખરી યારે ગોળ આવે ને ત્યારે તો ગોળ ગોળ થઈ જવાય છે. કહો, ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ કહ્યું કે આ જીવને ભૂંડણ જેવીમાં એ જ થાય, પરંતુ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ જ નથી થતું માળાને. એ જ દેવની માયાનું બળ છે. જોયું, આમ ચાવી ફરે તો તાળું ખુલે, નામ ફરે તો બંધ થાય. બરોબર, ભગવાનમાં થાય તો બધા બંધન છૂટી જાય, તાળા બધા ખુલી જાય. જે વ્યક્તિ આ માયાના બંધનને છોડી શ્રી હરિ કે સંતમાં સ્નેહ કરે તે સ્નેહનું રહસ્ય સમજ્યો છે. બાપા બોલો, આ દેવની માયાનું રહસ્ય કોણ સમજ્યો? જેને ભગવાનમાં હેત થાય એ સમજ્યો છે. જો વચનામૃત પ્રથમ પ્રકરણનું 34મું મહારાજ બોલ્યા, સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષને સ્ત્રીને વિશે હેત થાય છે, અને તે સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. તે એ હેત રૂપી જ ભગવાનની માયા છે. હેત, આ હેત વિવેક હાલે, જો તે હેત રૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે, હા, એને જ ભગવાનમાં હેત થાય. કોને? ઈ માયાના પ્રવાહમાં ન તણાય એને જ ભગવાનમાં હેત થાય, અને એની જ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. બાકીના વૃત્તિ રાખવા જાય તો ન રહે, રાખવા જાય ભગવાનમાં વહી જાય ભામામાં. તો માટે શ્રી હરિ તથા સંતો ભક્તો માં જ હેત રાખવું તે વિવેક છે. લ્યો, શીખ્યા વિવેક આપણે, વિવેક શતક માંથી વિવેક શીખ્યા. શું શીખ્યા? ભગવાન માં જ હેત રાખવું, એમ બીજે ન રાખવું. ગઢડા અંત્ય પ્રકરણના પહેલા વચનાવર્તમાં મહારાજે કીધું કે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. હે, ન કરવાનું હોય એ થઈ જાય પોતાના પ્રિયતમ માટે, હેતના અંગ વાળાને ઠેકાણું ન રહે. એવું તો કેટલું થયું છે. કેમ જે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરા તેને વિશે હેત હોય છે, અને જયારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસોને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. બોલો, આને સુખી કરવા ઓને મારી નાખે છે. આમાં હેત છે તારે ને? અને એ ચોર ઘણો નિર્દય છે, હોય કે નહીં નિર્દય? પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાતે નિર્દય નથી થતો. કેવું દ્રષ્ટાંત આપ્યું મહારાજે, ઓલી સિંહ ને સિંહણ ભેંસો ને ગાયું ને ફાડી ખાય, હ, અને એ જ મોઢે એકબીજાને ચાટે, એને બચ્ચાને ચાટે, અને એ જ મોઢે કરીને બીજાને ફાડી ખાય. દેવાનું કારણ હેત, મોઢું એનું એ, દાંત ના એ, જીભ એની, શરીર તો બધા ના, હાડ માંસ ને ચામ ના હોય. જેવું પોતાનું ચામડું ને શરીર ને માંસ હોય એવું જ ગાયું ભેંસું હોય, પણ એને ફાડી ખાઈ ને આને સાટે. આમ હેતની કરામત છે. જો ને ઓલી બિલાડી, એનું બચ્ચું ઉંદડા જેવું જ હોય, પણ મોઢામાં લઈને હાથ ઘર ફરે પણ મારે નહીં, અને ઉંદડું તો હાથ આવે તો તરત ભૂકા કાઢી નાખે. આમ છે. હે બાપા, માટે જેને જેમાં હેત થઈ જાય છે એને એ અનુરૂપ થઈ જાય છે, એને માટે જીવે છે ને એને માટે મરે છે. લોકમાં એવી રીતિ છે ને આધ્યાત્મિક માર્ગમાં પણ એવી જ રીતિ છે. માટે ભગવાનમાં ભક્તોમાં હેત કરવું, અને જો ભગવાનમાં ભક્તોમાં હેત થઈ ગયું તો અવગુણ આવે જ નહીં. કેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથી હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્તો ઉપર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહીં. એટલે સાંભળી લ્યો, શ્રીજી મહારાજ બોલ્યા, ક્રોધય નો થાય ને ઈર્ષ્યાય નો આવે, હેત નું આ લક્ષણ છે. આપણને ભગવાનના ભક્તો ઉપર ક્રોધ થઈ જાય છે, ભગવાનના ભક્તોની સંતની અરસપરસ એકબીજાની ઈર્ષ્યા થાય છે, તો હું નથી, હેત નથી. હેત હોય ને તો એની ઉન્નતિ ચાહીએ, ઉન્નતિ ચાહીએ તો ઈર્ષ્યા ક્યાંથી થાય બોલો? જેને જેને જેની ઉપર ઈર્ષ્યા થાય છે એની ઉપર એને હેત નથી. સાંભળ્યું? જેને હેત હોય એને ભગવાનના ભક્તો સંત ઉપર ક્રોધ કે ઈર્ષ્યા થાય જ નહીં, થાય છે તો હેત નથી બોલો. અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. શું? અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. અવગુણ આવે છે તો હેત નથી. અવગુણ કોઈ પણ રીતે આવે જ નહીં કે એવું જેને હેત હોય તેને હેત નું અંગ કહીએ. આપણે હેત નું અંગ નથી મારા બાપા, મોટું થવાનું ઉપસવાનું અંગ છે, ડાયા દેખાવાનું, હવની નજરમાં આવવાનું અંગ છે. આપણે સમજવું જોઈએ. જુઓ ગોપીઓને ભગવાનમાં હેત હતું, તે કોઈ રીતે અવગુણ નો આવ્યો, કોઈ રીતે નો આવ્યો. એના માટલા ફોડ્યા, એની છેડતી કરી, એના ઘરમાં જઈને માખણ ચોર્યું, સમજ્યા, એને ગાળ્યું જીજી, કેટલાય નખરા કર્યા ભગવાને બાળ મિત્રો સાથે, પણ ગોપીઓને કોઈને અવગુણ આવ્યો નહી. આ હેત. ઉદ્ધવજી ડાયા હતા, જ્ઞાની હતા, પુરુષ હતા, ભગવાન કુબજાને ઘેરે ગયા. કુબજા તો મથુરાની પ્રસિદ્ધ વેશ્યા હતી, તે ભગવાને જઈને એનો ભાવ પૂરો કર્યો. ઉદ્ધવજી આ રે, બધી ખબર એને જોયું, તોય જરાય અવગુણ નો આવ્યો. કેમ જે એને ભગવાનની ઓળખાણ હતી, ભગવાનમાં હેત હતું, એ તો એમ જ સમજ્યા કે જે કરતા હશે તે એમાં કઈ ખારું હશે, લ્યો નો જ અવગુણ આવ્યો. સુખદેવજીને અવગુણ નો આવ્યો. ગોપીઓની બધી લીલાનું પ્રેમથી માંડ્યા વર્ણન કરવા, તે પરીક્ષિતને એમ થયું કે બાપુ આ શું બધી વાત કરો છો, હમણાં તો તમે એમ કેતા હતા કે ભગવાને ધર્મનું સ્થાપન કરવા અવતાર લીધો, ના પરનારી સાથે બધું કરે છે, તે આમાં ધર્મનું સ્થાપન કરે છે કે અધર્મ કરે છે? આમ થઈ ગયું પરીક્ષિતને. ત્યારે સુખદેવજીને લાઈટ થઈ કે ભારે કરી, આ બ્રાહ્મી ભૂમિકાની લીલા મારે દેહાભિમાની આગળ બોલાઈ ગઈ એટલે ઉપાય થાય. પછી વાત વાળી લીધી કે ભાઈ ભગવાન તો અગ્નિ જેવા છે, એને કર્મ લાગે નહીં, બળી જાય એમ તેમ કરીને બિચારાને સમજાવી દીધો, સમજ્યા. અને પછી એ રસ પછી છુપાડી દીધો, એટલે 5 અધ્યાય થયા રાસ પંચાધ્યાયના, નહીતર ઘણી લીલા લાંબી હતી એમ ભાગવતના ચિંતકો કહે છે. કે પણ પરીક્ષિતને જરા આવું થઈ ગયું એટલે સુખદેવજીએ પછી જાજી ભગવાનની ગોપીઓની લીલાની વાતો કરી નહીં, બંધ કરીને એ રસ દીધો છુપાડી, કંઈક આવે છે ને પદમાં, સમજીને સુખજીએ રસને છુપાડ્યો, મોક્ષ રીત કઈ દીધી. લો સમજીને સુખજીએ એ રસને છુપાડ્યો એટલે હંતાડી દીધો. પછીથી મોક્ષની વાત કરી દીધી, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આમ કરો તેમ કરો, તપ કરો, ઊંધેમાં થાય મોક્ષ થઈ જાય એમ કરીને ગોટો વાળ્યો. નહીતર અલૌકિક લીલા સુખજીવજી તો બોલે, હા એ તો હોળવરના હતા, લુગડા નતા, કથા કરતા ત્યારે, એવા બ્રાહ્મી ભૂમિકામાં બેઠેલા અલમસ્ત જોગી. પણ પરીક્ષિત ને ડખો થઈ ગયો, એનું કરવું હું. પણ જો ભગવાનનું જેમ સેમ માધ્યમ જાણ્યું હોય ને ભગવાનમાં હેત હોય, તો ગોપીઓની જેમ, ઉદ્ધવજીની જેમ, સુખદેવજીની જેમ ક્યારેય ભગવાનનો અવગુણ આવે નહીં. બોલો દાદા ખચને આવ્યો? કોઈ દી નો આવ્યો. એકવાર તો મહારાજ મોટીબાન લાડુબાને હિંડોળે બે બાજુ બેહાડીને ખભે હાથ નાખીને હિંચક્યા. પછી દાદા ખાચર ને પૂછ્યું કેવો લાગો છો, ત્યારે કે એક બાજુ રૂકમણી ને એક બાજુ રાધિકા હોય ને વચ્ચે પરમાત્મા હિ શકતા હોય એવું દાખાય, એટલે આવું, નહી તો ભૂકા બોલી જાય. સીતાજીને વગર વાંકે વનમાં મૂક્યા તોય ભગવાન રામચંદ્રજી નો અવગુણ નો લીધો. લીધો તો કાઢી મૂક્યા, કાંઈ વાંક નતો, પણ એ હાવ શુદ્ધ હતા તોય કે અગ્નિમ પડો તો હાસુ, તે અગ્નિમ નાખ્યા લંકાથી આવતા. બોલો. અને પછી ઓલો ધોબી બોલ્યો કે કોકની બૈરીને કોક લઈ ગયો હોય તો ઈ પછી છે ને રામ જેવા પાછી રાખે, બંદો નો રાખે કે ભાગી ધોબી ને કે હવે કોક લઈ ગયેલો છોડાય દી ધોબી ખી જાણો કે રામ રાખે હું ન રાખું. હવે એમ કીધું હોત તો અગ્નિ પડી તો રાખું, પણ એ કઈ નહીં, કામકાજ ટાઈટ બધું. હવે એ ભગવાન સાંભળી ગયા કે મારે હારે કરીને કઈ, પણ સીતાને વગર વાંકે વનમાં મૂક્યા. બધી ઉપાધિ બહુ મોટી થઈ, વાલ્મીકીના આશ્રમમાં રહ્યા અને બહુ દુઃખી થયા, પણ પ્રભુનો અવગુણ ન લીધો. એટલે મહારાજ અંત્યના 11માં એમ કહ્યું કે સીતાજીના જેવી સમજણી શીખવી કે ઘણા તો ધર્મ નિયમ જ્ઞાન વૈરાગ્યમાં કડક બહુ હોય, બહુ આકરા, પણ સીતાજીના જેવી સમજણ નથી હોતી. અને ઘણા સીતાજીના જેવી સમજણ વાળા હોય છે તો બેમાં કયા શ્રેષ્ઠ? ત્યારે કહ્યું કે ભાઈ સીતાજીની સમજણ વાળાને કોઈ આંબે નહીં. ઈ વાત જુદી. સીતાજીની સમજણ સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને વખાણી અને વચનામૃતમાં લખાણી અને આપણને આદેશ કર્યો કે સીતાજીના જેવી સમજણ શીખજો કે એને રામ પ્રભુનો કોઈ રીતે અવગુણ ન લીધો. લ્યો દાદા ખાચરે ન લીધો. મહારાજ કે નથી રહેવું ગઢડામાં. મહારાજ ભાગ્યા, તે દાદા ખાચર તો આડા હોઈ ગયા. મહારાજ કે ઉપરથી ગાડું જવા દે, ઉપરથી બોલ્યો કે પણ મહારાજ ન જવા દે. અરે ન જવા દેવાની વાત કરે છે મહારાજ કે અંદર ગાડું હેઠા ઉતર. મહારાજ પાણા લીધા હો, દાદા ખાચર ને પાણા માર્યા માંડ્યા. દાદા ખાચર કે મારી નાખો તો કુરબાન, તમને જવા ન દો. ત્યારે ગઢડા માં રહ્યા. આવી પરીક્ષા બોલો. અને અભુલ બાપુના 13માં ને દિવસે બધાને કાઢ્યા, સપલ પહેરવા ન દીધા, એકાનો લેવા ન દીધો. લખુ કંદઈને ગાંઠિયા લઈ લ્યો, રોટલો ન ઘડવા દીધો, એકાનો લીધો. દાદો નાનો છે, લખુ કંદોઈ ગાંઠિયા લેતા જાવ. મહારાજ કે પૈસા મૂકી દો અને ગરમે વ્યા જાય, અમને બધું દઈ દીધા પછી એકાનો લેવાય કેમ? હા એમને કાઢ્યા, સપ્લાય નહી, પૈસા નહીં, ભાતું નહી. આવી પરીક્ષા કરી બોલો. રાધા ભાવે આવીને બેનું રોય બહુ કે છેલ્લી બાકીનું આપણે છે ને આમાં નાઈ લઈ અને આ ધૂળ માથે સડાઈ લઈ, કેમ જે મહારાજની આજ્ઞા છે, સ્વામિનારાયણ નામ નો હોય ત્યાં જઈને રહેવાનું છે. તો એ અવગુણ નો લીધો ભગવાનનો, બધું પડાવી લીધું બોલો. એનો બાપ ધામમાં ગયા ને 13મે દિવસે આખું રજવાડું લૂંટી લીધું, કાઢ્યા બધાને, થઈ ગયા સ્વામિનારાયણ ગઢડાના રાજા. તો એ ઉભાવ નો લીધો. કેટલું કઠણ! આને હેત કહેવાય. હેત હોય તો અભાવ નો આવે, કાપી નાખો તોય, નહીતર તો આંગળી નો અડાડાય તો રોજ ખીજાય. બોલો. હેત વાળાને દોષ દેખાતા જ નથી. હો વાત ની એક વાત દેખાય ત્યાં સુધી હેતમાં ફેર. ગઢડા મધ્યના 54માં મહારાજ એવું બોલ્યા કે શ્રીજી મહારાજ કહે જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજ્યો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે દીકરો તેને ગાળો દે મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, પછી તે છોકરો મોટો થાય અને ગામમાં અનીતિ કરી આવે, હો કોકને મારી આવે, કોકનો કઈક લઈ આવે, તો પણ કોઈ રીતે એ રાજાને એના છોકરાનો અભાવ ન આવે. શા માટે? જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, હેત થઈ ગયું છે, એવી જ એને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ કહેતા પ્રીતિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એણે જ સત્સંગને અધિક કલ્યાણકારી જાણ્યો. હે શું કીધું? જેને ભગવાનના સંત વિશે આત્મબુદ્ધિ છે એને કોઈ દી અવગુણ ન આવે. પણ એવી આત્મબુદ્ધિ ક્યાંથી કાઢવી? હાચવે, જમાડે, રમાડે, ધાર્યું કરે ત્યાં સુધી સંતો ગમે, હરિભક્તો ગમે, પણ જેવો જરાક સ્વભાવ મળે, જરાક ધાર્યું ન થાય, અપમાન થાય, ત્યાં ચોટલી ખીતો થઈ જાય. હું તારા મનમાં સમજેશ, અહીં બધું તારા બાપનું છે, બ્રહ્માનું પાંચમું મોઠું ચોડ્યું હોય ને એમ મલકરતી ગણગણ 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 ગોળીઓ છૂટે એમ ગાયું છૂટે, આપણને એમ થાય કે વાહ મુક્તરાજ વાહ, સભે અનાદિ મુક્ત યહી, સ્વભાવ ભૂલ ગયે તે, ભાવ ભૂલી ગયા છે, મુક્ત ને વંદન. ભાઈ સંતમાં આત્મબુદ્ધિ જોઈ તે ઉપર ભાગવત માં એક વાત કહી છે મહારાજ બોલ્યા, યસ્યાત્મ બુદ્ધિ કૃણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ, ય તીર્થ બુદ્ધિ સલીલે ન કરહી ચિત જનેશ્વ વિઘ્નેશુ સ એવ ગોખરહ. લ્યો યસ્યાત્મ બુદ્ધિ કૃણપે, આમાં ચાર વાત છે. કેટલી? આ શ્લોક માં કેટલી વાત? એક આત્મબુદ્ધિની, બીજી મમત્વ બુદ્ધિની, ત્રીજી પૂજ્ય બુદ્ધિની, અને ચોથી તીર્થ બુદ્ધિની. કેટલી વાત? ચાર. હવે તમે સમજો છો ને, પૂજ્ય બુદ્ધિ શેમાં હોય? આ મૂર્તિ છે ને એમાં, ભાવમ ઇજ્જતિ. આ મૂર્તિ ભૂમિનો જ એક ભાગ છે. શું છે? ભૂમિનો જ ભાગ છે. ભૂમિ માંથી જ મૂર્તિ બને કે નહીં? પંચભૂતની જ છે ને. પણ એમાં પૂજ્ય બુદ્ધિ કેવી છે? ભાવમ ઇજ્જતિ એટલે પૂજ્ય બુદ્ધિ. પછી જો દેહના સંબંધી હોય એમાં સ્વધિ, એમાં મમત્વ બુદ્ધિ હોય કે નહીં? મારા, મારા દીકરા, મારા એમ થાય ને, એ મમત્વ બુદ્ધિ કહેવાય. તો કલત્રાદિષુ મમત્વ બુદ્ધિ, મૂર્તિઓમાં પૂજ્ય બુદ્ધિ, અને ગોમતી ઘેલો ગંગા એનું પાણી ભાળી દે કેમ, ઓહો આ તો તીર્થ છે, હે આનો સાટોય માથે પડે તો બેડો પાર, એવી તીર્થ બુદ્ધિ, અને પંચભૂતનું વાયુ પિત્ત ને કફથી ભરેલું આ શરીર, એમાં આત્મબુદ્ધિ, કા તો હું હે મારું શરીર, એવી આત્મબુદ્ધિ, મમત્વ બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ, તમારા જેવા સંતમાં જેને નથી એ જ ગધેડો બળી થયો છે. આવું ભાગવતમાં આવ્યું, તે મહારાજ વતનાવતમાં લાવ્યા, એ વાત વતનાવતમાં લાવ્યા હારી હતી. એટલે તો આપણે આવી ભગવાનમાં, ભગવાનના સંતો ભક્તોમાં ચાર પ્રકારની બુદ્ધિ દ્રઢ કરવી. હે ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરવી કે નહીં? પૂજ્ય બુદ્ધિ કરવી કે નહીં? તીર્થ બુદ્ધિ કરવી કે નહીં? મમત્વ બુદ્ધિ કરવી કે નહીં? સુખ બુદ્ધિ કરવી કે નહીં? એ કરવા ભેગા થયા છે, પછી એ ન કરીએ તો આપણું સારું ક્યાં થાય? જુઓ આપણે મરીશું ત્યારે આપણી હારે કોણ આવશે મને કયો? તમે કોને? આ શરીર આવશે હા કે ના? તો પછી શરીરમાં આત્મબુદ્ધિ કરાય કે ભગવાનમાં કરાય? કેમ છે, ભગવાન હારે આવે? આવે કે ન આવે? પાકું સારું. હવે આપણે જયારે અહીંથી જઈએ ત્યારે આપણા શરીરના સંબંધી હારે આવે? બોલો. અને ભગવાન ને સંતો આવે ને? તો માટે મમત્વ બુદ્ધિ ક્યાં કરાય? ભગવાન ને સંતો પાકું પહેલામાં કરાય? ન કરાય. હવે સાંભળી લ્યો કે ભગવાનમાં સાક્ષાત પ્રગટપણે ભાવ હોય અને એમાં મૂર્તિ ભાવ ન હોય, પ્રગટ ભાવ હોય તો બેડો પાર, પણ મૂર્તિ ભાવ હોય ને એમાં હેત હોય તો એ હેત આપણને કાયમ લાગે નહીં, પ્રગટ ભાવનું હેત કાયમ લાગે. માટે આપણા ભગવાન સ્વામિનારાયણ ને સંતો પ્રગટ છે, માટે એમાં એવું હેત કરીએ તો અંધકાળે કાયમ લાગે. અને આપણે તીર્થોમાં નાવા જઈએ, પાણી માથે છાંટીએ ને પવિત્ર થઈ જાય ને પાપ બળી જાય, 68 તીર્થ કરી આવ્યા ને બધે નાઈ આવ્યા એમ કરીએ, એના કરતા ભગવાન ને ભગવાનના સંતની ચરણ રજ જરા આમ કરીને માથે મૂકી દઈ તો પાપ બળી જાય ને? માટે એવું હેત આમાં થવું જોઈએ ને? પણ હવે મને લાગે થાય, આ વાત સાંભળી નતી ને એટલે આ બધું ખ્યાલ બરું ગયું. હવે પાકું ખબર પડે ત્યારે માણામાં સુધારો થાય, અને ખબર હોય તો એ ન થાય તો પછી ન જ થાય. હવે એક વાર્તા કહું છું. એક તો રાજા, એ રાજાની ચાર પત્ની, એમાં પહેલી પત્ની એક માનીતી, બહુ માનીતી, તેને રાજા ખૂબ જ પ્રેમ કરતો, માનીતી રાણીને. બીજી હતી એ રૂપાળી બહુ હતી, બહુ રૂપાળી, પણ ઓલી માનીતી જેવી નહીં, હા પણ દેખાવડી હારી. તો રાજા એને શું કરતો, જયારે બહાર જાય ને ક્યાંક ફંક્શનમાં, ત્યારે એને હારે લઈ જતો, લાગે જોડ કોઈ વિડીયો ઉતારે ફોટો પાડે તો બાપુ નો વટ પડે કે શું આને ભાણી છે. એનો ઉપયોગ એમ કરતો, બહાર જાય ત્યારે હારે લઈ જાય. અને ત્રીજી રાણી હતી બુદ્ધિશાળી, કેવી, હા. તો રાજા જયારે મુજાય કોક બાબતમાં ફસાય ત્યારે એની પાસે જાય કે આલો આવું તકલીફ થઈ છે તો આનું શું કરાય. ઓલી એવી ચતુર રસ્તો કાઢી દીધી. એટલે રાજા એને એમ હાચવતો. અને ચોથી રાણી હતી, એને પરણી લાવ્યો તો પણ એને કઈ બહુ ધ્યાનમાં ન આવી, પસંદ નહીં એટલે અણમાની હતી. એટલે રાજા એને કોઈ કામમાં નહોતો લેતો. એક બાજુ કઈક મકાન હશે ને રહેતી છે, ભૂલી ગયેલો હાવ. આમ રાજાનું જીવન ચાલે છે, દિવસ પછી દિવસ જાય છે. રાજકાજ ભાર ચલાવતા ચલાવતા વર્ષોના વાણા વયા ગયા. એમાં રાજા બીમાર પડ્યો, મોત ઢુકડું દેખાણું. એને થયું કે હવે બધું છોડીને મારે એકલા જવાનું છે. એકલા જ જવાની જયારે વાત નજર સામે આવી ત્યારે મૂંઝવણે હારો હારે આવી કે માળું એકલા જવાનું છે. આ રજવાડું, શાર શાર રાણીઓ, પરિવાર ઘણો, નોકર ચાકર, હિંડોળા, ખાટ, ખાન પાન, ભોગ વિલાસ, સમૃદ્ધિ, સાહેબી, દોમ દોમ, પણ મારે મારા દીકરાનું એકલા જવાનું છે. એ મુજાણો મનમાં એમ થયું કે આ રાણીઓ છે એમાં કોકને કહું, આ રાણીઓ છે એમાં કોકને. હવે પેલા તો માનીતી આગળ ઉપડ્યો, એ તો બહુ વાલી હતી. ન્યા જઈને રાણી બોલ્યો, અરે ઓ પ્રિય, હવે હું થોડા દિવસનો મહેમાન છું, મને એકલા ન્યા હરગમાં હોરવ છે નહીં, કે તું મારી હારે આવીશ. માનીતી રાણી કે જો મહારાજ, અહીં છો તો હું તમને સાથ દઉં છું, આયુષ તમારું પૂરું થાય ને અમારે તમારી હારે મરવું, એ ક્યાંનો ન્યાય. ચોખ્ખી ના, બસ નહીં આવ્યું, નહીં આવું. બજારો હજડ થઈ ગયો. હો હો હો, માનીતી કઈ માથું માર્યું ને કઈ કે કઈ વાંધો નહીં, હાલો રૂપાળી પાસે જઈ. એ માનીતી ને પડી મેલી ને રૂપાળી પાસે આવ્યો. રૂપાળી ને વાત કરી કે તું મારી હારે આવીશ. રૂપાળી તો કહો, સાંભળો, મારે રૂપનો પાર નથી, મારા ગ્રાહક તો કેટલાય છે, તમે જાઓ એટલે કોકનો નંબર લાગે, હું તો તરત બીજે જવાની છું. આના તો મોતિયા મરી ગયા, કહેજ કરી નાખ્યા એને તો. હા હા, પછી આવ્યો બુદ્ધિશાળી રાણીને ઓરડે કે રાણીજી, તો કે જી હજુર, આવો બેહો આસન, હવે મારે થોડા દીમાં જવાનું છે. તે જાવ ને, એમાં શું વાંધો, બધાને જવાનું જ હોય ને. આને બુદ્ધિ જ વાપરી સીધી, જ્ઞાન જ શરૂ કર્યું, હોશિયારી. અરે પણ મારે એકલા જવાનું હતું, એકલા જ જવાનું હોય ને, આમાં હારે કોઈ ન આવે. બધી વાતમાં મેં રસ્તો કાઢી દીધો છે, આજ હું કામ ન કાઢી દઉં, કાઢી જ દઉં, એકલા જ જવાનું હોય. રાજા કે આ બોલવા જ નહીં દે. અરે પણ સાંભળી તો કરી, હું તું મારી હારે આવીશ. હારે ક્યાં, એ ઉપર, કેવી વાત કરો, કઈ શરમ થાય છે કે કોઈ હારે આવતું છે મુજાવમાં. હો, તમે તમારે જાઓ, અમે આવશું, ન્યા જ આવવાના છે. બહુ મુજાણો, આ તણીમાંથી એક કે નો આવી કે. રાજા આવીને પોતાને આસને બિરાજ્યો, ઢીલો ઢબ થઈ ગયો એટલે લાંબો થઈ ગયો પલંગમાં. ત્યાં કોક દાસ દાસીએ જઈને ઓલી ચોથી રાણી અણમાની એક બાજુ રહેતી એને ભૂલી ગયેલો, હાવ ભૂલી જ ગયેલો આખી જિંદગી. એને વાત કરી કોકે જઈને કે આપણા મહારાજા મુજાણા છે, એવું થયું છે. હા, ત્રણ જગ્યાએ જઈ આવ્યા, કોઈ સાથ નો દીધો, અને કોણ દે મરવામાં સાથ, નહીં બા એમ એને હોય ને થોડીક દાસીઓ. આ બહુ વિચારવા નથી, તરત ઉભી થઈ કે જાઓ રાજાને ખબર આપો, આજ્ઞા હોય તો હું મળવા આવું. એટલે દાસી આવી, જી હજુર, કે બોલો, કે કે આપની ચોથી રાણી આપને મળવા માંગે છે. ચોથી મારી રાણી, આપ નતા પરણી લેવા ફલાણા ગામની ફલાણા ની? આ ઈ હતી કા છે ઈ એ ઓલી કોઈ રે ખૂણે ઓરડી મળવા માંગે છે. હારું આવવા દો છે આવી. અને એ રાણીએ એમ કીધું કે મહારાજ હું જાશો નહીં, આપની આજ્ઞા હોય તો હું તમારી હારે આવવા તૈયાર છું. રાજા હામું હામું જોઈ રહ્યો, આંખમાંથી દડ દડ આહુંડા આવી ગયા. ભાન થઈ ગયું જીવનમાં, ભાન કે જેને હું હાવ ભૂલી ગયો હતો, એ જ મારી હારે આવવા તૈયાર છે, એ જ મારી હારે આવશે. આ હા હા, જેને માટે મેં મારી આખી જિંદગી ખતમ કરી નાખી એને મને કેવા જવાબ આપ્યા, એ કોઈ તૈયાર નથી. જેને હાવ ભૂલી ગયો તો એ જ મારી હારે હાલવા તૈયાર છે. આ હા, આ તો હાલવું હવે અટાણ ખબર પડી, હવે બે દી જીવવાનું છે, એમાં શું કરવું? વહેલા ખબર પડી હોત તો કામ થઈ જાત, કે સાચું જીવી નાખત, આ તો હાવ બધું ખોટું જીવાઈ ગયું. વાલા ભક્તો, આ તો દ્રષ્ટાંત દીધું, હવે એનું સિદ્ધાંત આપને કહેવાનું છે. રાણીએ રાજાને કહી દીધું કે મહારાજ હવે આપ ગભરાવ નહીં, ચિંતા કરો માં, તમે ભલે મને ભૂલી ગયા હશો પણ હું તમને ભૂલી નથી કેશ. ચાલો, રાજાને કેટલી રાણી? આપણે ચાર રાણી છે. ઓળખો છો તમે? ઓળખાવી દો. આપણી માનીતી રાણી જાણો છો? કાયા. આપણી માનીતી રાણી કાયા, કાયા દેવી. પછી આપણી રૂપાળી રાણી ઓળખો? સંપત્તિ, આપણો હોદ્દો જે આપણને બધે શોભાડે, જ્યાં જઈએ ત્યાં આપણો હોદ્દો આયરે લઈને જઈએ કે હું ફલાણો જ છું. વાત કરે ને માણસ ત્યાં મળે ને તરત વાત કરે, હા હું ફલાણી કંપનીનો પ્રેસિડેન્ટ છું. હા, આપ મને ન જાણો, 1,00,000 રૂપિયા તો મારો મહિને પ્રકાર છે. આ સંપત્તિ નો હોદ્દો એ આપણી રૂપાળી રાણી, જ્યાં જઈએ ત્યાં આપણને શોભાડે, માન સન્માન થાય, લોકો ફોટા વિડીયા પાડે. ત્રીજી રાણી ઓળખો છો? બુદ્ધિશાળી રાણી. આપણા સગા સંબંધીઓ એ આપણને કઈક મુશ્કેલી હોય તો સલાહ દે, માર્ગ કાઢી આપે, બધા અક્કલ વાળા હોય, આવ કઈ ભોપા ન હોય, એ આપણી બુદ્ધિશાળી રાણી. હવે એક વધી ચોથી, અણમાનીતી રાણી ને ઓળખો છો? આપણો આત્માનો ધર્મ, સત્કર્મ, શ્રી હરિ અને સંતો પ્રત્યેનો ભાવ અને પ્રીતિ, એ આપણી અણમાનીતી ચોથી રાણી છે. હારે આ આવશે ચોથી. આપણા ધર્મ કર્મ અને ભક્તિ, સંતો ભક્તો માટે જે કર્યું હશે, જે પ્રીતિ હશે, એ હારે આવશે. આ કાયા રાણી માનીતી બહુ, પણ સ્મશાનમાં જઈને હળગી જશે. પછી ઓલી રૂપાળી રાણી, સંપત્તિ નો હોદ્દા બધા આઈના પીડ્યા રે ભૂંડાઈના, એ તો ગોદા મારજે. બુદ્ધિશાળી રાણી સ્મશાન સુધી આવે, મુજામાં કેતી, હગાવાલા ક્યાં સુધી આવે? સ્મશાન સુધી. અને આપણી માનીતી રાણી આત્માનો ધર્મ કર્મ ભક્તિ સેવા ભગવાન સંતોમાં પ્રીતિ પ્રતીતિ પ્રસન્નતા, આ આપણી ચોથી રાણી આપણી સાથે આવશે. માટે ક્યાં પ્રીત કરવી જોઈએ ભાઈ? માનિત્યુમાં કે અણમાનિત્યુમાં? તો પછી વાત આ છે, ઉપરોક્ત ત્રણ માટે જિંદગી જો વાપરી નાખશું તો અંતે હતાશા મૂંઝવણ અને પસ્તાવો જ બચશે. માટે સાવધાન, આપણો આત્માનો ધર્મ છે ભગવાનમાં પ્રીત કરવી, ભગવાન માટે જીવવું, બધા જ કર્મ ક્રિયા પરમાત્માને અર્થે ભગવત સંત ભક્ત માટે કરવી, અને એ જ આપણી ચોથી સાથે આવનારી સાથ દેનારી છે એમ સમજી જાઉં. આપણે ગોપાલ સ્વામીની વાતમાંથી આ વાત ઘણી વખત કરીએ છીએ કે ચાર પ્રકારે હેત કરવું. જો આપણી વાલ્લામ વાલી રાણી દે, એમાંથી હેત તોડીને આપણે આપણામાં હેત કરવું, એનામાં નહીં રાખવાનું, જીવમાં કરવાનું. દેહમાંથી હેત તોડીને દેહમાં બેઠેલા એવા આપણે તે આપણે આપણું મહત્વ સમજવું દેહનું નહીં. દેહ તો મહણિયામ હળગી જાય, આપણું શું થાય એમ જોવું.
માટે આનંદ ખાન પાન ને ભોગ વિલાસ આપીને હાચવવો અને આપણા જીવનું બગાડવું એવું કરવું નહીં. હવે દેહના સંબંધી માંથી હેત તોડીને ભગવાનના જે એકાંતિક સાધુ એમાં હેત કરવું જોયું. બીજી એક રાણી છે દેહના સંબંધીઓ બુદ્ધિશાળી રાણી, એમાં જે હેત તોડીને ભગવાનના સંતો ભક્તોમાં કરવું. અને આ લોકમાંથી પ્રીતિ તોડીને આ લોકની સંપત્તિને હોદો એમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી. અને પ્રકૃતિમાંથી થયું જે કિંચિત માયિક પદાર્થ માત્ર વિષય ભોગ તેમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં હેત કરવું. લ્યો ચાવી આમ ફેરવી આ ચાર તાળા ખોલવાની, આમ કરો બંધન ને આમ કરો તો ખુલી જાય. આ ચાર વાતને વિચારીને નિત્ર પ્રત્યે તેનો અભ્યાસ કરે તો તત્કાળ પંચ વિષય થકી મુક્તિ થાય છે, બેડો પાર થઈ જાય છે. અને મહારાજે મધ્યના ચોપનમાં કહ્યું એવું સંતોમાં તથા શ્રી હરિમાં આત્મબુદ્ધિપણું, આત્મબુદ્ધિ કરવી એજ કરવું. આ વાત તો બધી આપણે સાંભળી કે દિવસના સાંભળીએ છીએ, પણ સમજતા સમજતા મોડું બહુ થઈ જાય છે. જિંદગી પૂરી થઈ જાય છે ને ત્યારે છેલ્લે છેલ્લે ખબર પડે છે, પણ ત્યારે પછી હવે કોઈ અર્થ નહીં. સમજાણો અટાણથી સમજી જઈએ ને તો કામ થાય, પણ મરતા સુધી મોહ મટતો નથી, જીવ જાગતો નથી. સત્સંગ ઓછો કરે ને કુસંગ જાજો કરે. જેના સમાગમમાં રહેવાનું હોય એના સમાગમ માટે, સત્સંગ માટે, ભજન ભક્તિ માટે બહુ થોડો સમય અપાય છે જિંદગીનો. અને ઓલી ત્રણ રાણીઓ માટે તો મહિના ને મહિના, વરહ ના વરહ ને દિવસો ના દિવસો કેટલાય અપાઈ જાય છે. છેલ્લે છેલ્લે સાચું સમજાય ત્યાં દાડા બાકી ન હોય મરવાને, પછી શું કરે. જો વહેલું સમજાઈ જાય તો સારું. હો બાળકો, યુવાનો, ભાગ્યશાળી આપણે જો વહેલું સમજાઈ જાય. હાલો એના માટે એક વાત કરું. ઇંગ્લેન્ડ નો રાજા હતો જ્યોર્જ પંચમ, ઇંગ્લેન્ડ નો. તેનો એક નોકર હતો બહુ ગુણિયલ, નિષ્ઠાવાન, વફાદાર. વર્ષો સુધી એને નોકરી કરી રાજાની. રાજા અર્થે, રાજાના કુટુંબ અર્થે બિચારો ક્ષણે ક્ષણ વાપરી નિસ્વાર્થ ભાવે આખું આખું પૂરું કરી નાખ્યું. બોલો. એક દિવસ એ નોકર અતિ બીમાર થઈ ગયો, બહુ બીમાર થઈ ગયો. એનું કઈક નિવાસ સ્થાન હશે, ત્યાં રહેતો હશે. ત્યાંનો રીત રિવાજ એવો કે નોકરના નિવાસ સ્થાને રાજાથી મળવા જવાય નહીં. રાજાનો એ મોભો ન કહેવાય, રાજાએ મોભા પ્રમાણે જ મરી જવું જોઈએ, જે થવું એ થાય. પણ આ જ્યોર્જ પંચમ બહુ ડાયો હતો. સત્તાના નિયમને તોડીને એકલો એકવાર નોકરની ખબર કાઢવા એને ઘેરે પૂગી ગયો. કોઈની પરવા કર્યા વગેરે એકલો જઈને એના વાલા નોકરને માથે હાથ ફેરવો અને કે બેટા તે મારી ખૂબ સેવા કરી, રાજા હારો આ હારો, તે મારી ખૂબ સેવા કરીશ. તારા ગુણો, તારી નિષ્ઠા, તારો મારા પ્રત્યે પ્રેમ, લાગણી ને વિશ્વાસ ને વફાદારીથી હું અતિ અતિ રાજી થઈ ગયો છું. માગ માગ, આજ હું તને જે માગ તે આપું. નોકરની આંખમાંથી આહુડા આવી ગયા. એને હોતા હોતા હાથ જોડ્યા, મહારાજા મને ભરોસો છે, આજ મારો દેહ નહીં રહે, મારો છેલ્લો દિવસ છે, હાન નહીં પડે, આપવું હોય તો બે દિવસનું આયુષ્ય વધારી આપો. રાજા ચકરી ખાઈ ગયો. અરે બેટા બેટા, હે મહારાજી કેમ થાય, ન થાય, હે ન થાય તો તમે મને કદાચ આખું રજવાડું આપી દો ને તો એ હાંજ પહેલા હું મરી જવાનો છું. શું તમારું આપેલું મને કામ લાગે. નેક દિલનો નોકર કહે, મહારાજા આજ મને સમજાણું, વર્ષોના છેલ્લા દિવસે, જિંદગીના છેલ્લા દિવસે સમજાણું, જે વફાદારીથી મેં તમારી સેવા કરી, જે નિષ્ઠાથી, જે વિશ્વાસથી, જે પ્રેમથી, જે મહિમાથી મેં તમારી માટે શ્વાસે શ્વાસ વાપર્યો, તે જ નિષ્ઠા, મહિમા, પ્રેમ, વફાદારીથી આપણા સહુના માલિક પરમ પિતા ખુદા પરમાત્માની બંદગી કરી હોત, એને માટે જીવ્યો હોત, તો તે પણ અત્યારે તમારી જેમ દુનિયાવી બધા નિયમ તોડીને મારી પાસે હાજર થાત અને મારા બંને લોક સુધરી જાત, બંને લોક સુધરી જાત. પરંતુ શું કરું, મારે સમજવામાં મોડું થયું. એટલું બોલતા બોલતા એણે અંતિમ શ્વાસ લીધો અને આંખ્યું ખેંચાઈ ગઈ. આપણે આવું થયું છે? મારે સમજવામાં મોડું થઈ ગયું. માટે ભગવાનમાં હેત કરજો. આપણા માટે હજી સમય છે,
હજી સમય છે, તું સમજી જાને. હજી સમય છે, તું સમજી જાને. ચિત્ત શ્રીજી માં પ્રોય લે તું રંગાઈ જાને, રંગમાં
મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ, કાપે સદા તે પણ કાળ વ્યાલ. ચેતી શકો તો ચિત્તમાં હી ચેતો, થશે પછીથી નહીં તો ફજેતો.
માટે હે વાલા સંતો, વાલા ભક્તો, આપણે સમજવામાં મોડું ન કરવું. જ્યાં હેત કરવાનું છે ત્યાં હેત કરી લેવું, જેના માટે જીવવાનું છે એના માટે જ એક એક શ્વાસ જીવી નાખવું, જેની કરવાની છે એની સેવા કરવી. આ ચાર માંથી રાગ તોડી, આજે ચાર માં રાગ કરવાનો કયો? દેહ માંથી તોડી આત્મામાં, સગા સંબંધી માંથી તોડીને ભગવાનના ભક્તો સંતોમાં, અને આ લોકમાંથી તોડી ભગવાનના ધામમાં, અને પ્રકૃતિના કિંચિત પદાર્થોમાંથી વિષયમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં જે હેત કરવાની વાત કરી, તે હેત કેમ કરીએ તો થાય, તેને માટે અચિંત્યાનંદ બ્રહ્મચારી આગળ કહે છે એક શ્લોક કે સરસ.
તસ્યાદરં સકુરુતે યસ્ય જાનાતિ યો ગુણં, કોકિલામ્ર ફલં યદ્વત ભુંક્તે નિંબં ચ વાયસઃ.
જો ભાઈ, તસ્યાદરં સકુરુતે, એક મોટો નિયમ છે કે માણસ એનો જ આદર કરે, એમાં જ પ્રેમ કરે કે જેમાં એને ગુણ દેખાય. હોય કે ન હોય પછી વાત, પણ જેમાં એને ગુણ દેખાય એનો જ એને આદર થાય, હેત એમાં જ થાય. માટે આવા ભગવાન સ્વામિનારાયણ એની રોજ સાગર કથા સાંભળીને આપણે એના ગુણો સાંભળીએ છીએ, માટે એમ હેત થવું જોઈએ. પ્રેમ ને આદર ભગવાનમાં થવા જોઈએ, સંતો ભક્તોમાં થવા જોઈએ. જો થાય તો બેડો પાર થાય. હવે આ પ્રકરણ લાંબુ છે, માટે આવતી રવિ સભામાં આગળની કથા કહેશું. અત્યારે આપણે અહીંયા રવિ સભાને વિરામ આપશું. અત્રેથી અમારા ભગવાન સ્વામિનારાયણ કુંડળમાં બિરાજમાન છે, અને રાજા ધીરાજ ને સર્વે સંતો ને બધાએ બાબા ભક્તો તરફથી બધાને જય સ્વામિનારાયણ.